સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષવદી 14 ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડા તળે ઢોળિયા ઉપર આથમણે મુખારવિંદે બિરાજમાન હતા અને માથે ધોળી પાગ બિરાજમાન હતી અને તે પાગમાં પીળા પુષ્પના તોરા બિરાજમાન હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પના હાર બિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો કેશ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, ભગવાનનું એ સુહામણું, એ દિવ્ય જે મહારાજની જે સ્વરૂપ, એમની મૂર્તિ એ કેવી શોભાયમાન છે. તો મહારાજે જે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને એ વસ્ત્રની ઉપર આભૂષણના સ્વરૂપની અંદર મહારાજે જે સફેદ અને પીળા પુષ્પના જે ફૂલતોરા ગુચ્છ ગુલાબ ગુચ્છ પાગને વિશે અને હાર એ વગેરે ધારણ કર્યા છે અને એવી મનોહર મૂર્તિને દર્શન કરતી ભગવાનના જે એકાંતિક સંતો મુનિઓ અને દેશ દેશના જે હરિભક્તો એ સભાની અંદર બિરાજમાન છે, આપણે પણ આપણી મનની વૃત્તિઓને ભગવાનની મૂર્તિની અંદર પૂરવીએ અને એ ભગવાનના સભાની અંદર આપણે પણ ભગવાનના જે દિવ્ય વચનો એનું શ્રવણ કરીએ છીએ એવા ભાવ રાખી અને વચનામૃતનું શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય. અહીંયા વાલા ભક્તો, મહારાજે પ્રશ્ન સ્વયં પોતાની રીતે એક સુંદર વાત આપણને જીવનની અંદર સમજાવવા માટે અહીંયા મહારાજે વાત શરૂઆત કરી. સભામાં મહારાજ બોલ્યા કે જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય, એટલે અહીંયા જે અણસમજુ જે શબ્દ છે એનો અર્થ એ ભેખના અનુસંધાનની અંદર આપણે સમજવાનો રહ્યો. કારણ કે અણસમજુ એટલે જેને સમજણ નથી. પણ કેવા પ્રકારની સમજણ? તો આધ્યાત્મિક માર્ગની અંદર વ્યવહારિક માર્ગ ના આવે, વ્યવહારિક માર્ગની સમજણ ભલે હોય પણ અહીંયા જે સમજણની મહારાજે વાત કરી છે એ આધ્યાત્મિક માર્ગની અંદર છે અને એ પણ ભેગના અનુસંધાને છે, એટલે ત્યાગના અનુસંધાને છે. એટલે અહીંયા અણસમજુ હોય અર્થાત કે એને જે ત્યાગ અને વૈરાગ્ય એનો યથાર્થ મર્મ ન સમજ્યો હોય, એને તીવ્ર વૈરાગ્ય ન ચાળ્યો હોય, એને એ વૈરાગ્યનો બોધ ન હોય અને પોતે આત્મદ્રષ્ટા ન હોય, એટલે કે એને દેહ અને દેહના સંબંધ વિશે હજુ પ્રીતિ રહેલી છે, દેહના સંબંધને વિશે હજુ બંધાયેલો છે, એટલે કે ત્યાગની અપરિપક્વતા હોય, વૈરાગ્યની અપરિપક્વતા હોય અને દેહભિમાન હજુ ટળ્યો ન હોય અને દેહ સંબંધી હજુ વિષયોની અંદર એને આસક્તિ હોય, એને અણસમજુ કીધો. એટલે અહીંયા મહારાજે કીધું કે જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય એવા વ્યક્તિએ, કે હજુ જેને વૈરાગ્યની પરિપક્વતા નથી, હજુ યથાર્થ બોધ નથી, હજુ સમજણ નથી અને માત્ર વેશે કરીને એને ભેખ લીધો હોય, તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય, ભલા ભક્તો, એવો જે વ્યક્તિ જેને ભેખ લીધો હોય તેને જ્યાં જ્યાં પોતાની, એટલે જ્યાં જ્યાં એટલે જે જે સ્થળે જે જે વ્યક્તિઓની, દરેક વ્યક્તિની પોતપોતાના સ્થળ માટે, અહીંયા જ્યાં જ્યાં શબ્દ, એક વ્યક્તિના અનેક જગ્યાએ જન્મસ્થળ ન હોય પણ જે જે વ્યક્તિઓનું જ્યાં જ્યાં જન્મસ્થળ, એટલે એવા ભેખધારી હોય જેને માત્ર શરીરથી ભગવા વેશ અથવા તો ત્યાગનો એક આશ્રમને સ્વીકાર્યો હોય શરીરની માધ્યમથી, હજુ મનની અંદર દ્રઢતા કે પરિપક્વતા ન હોય એવા વ્યક્તિ, એવા વ્યક્તિની સમજણ કેવી હોય? તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય, એટલે અહીંયા જન્મભૂમિ, એક વસ્તુ વાલા ભક્તો આપણે અહીંયા સમજીએ કે જન્મભૂમિ એ શરીર સાથે સંબંધિત છે. આપણા શાસ્ત્રોનો મત છે, જે પંચ સનાતન તત્વ કીધા, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ, એમાં જીવને પણ સનાતન કીધો છે, અજર અમર કીધો છે. એટલે જીવ સંબંધી જન્મભૂમિ ન હોય, અહીંયા જે જન્મભૂમિ છે એ શરીર સંબંધી છે. એટલે શરીરના જન્મ સંબંધીનું જે સ્થાન હોય અથવા તેનું જે સગપણ હોય એને વિશે હેત ટળતું નથી, હેત ટળતું નથી એટલે એને વિશે મમત્વ ટળતું નથી. આ મારું જન્મસ્થાન છે, આ મારું છે, આ મારું છે, આ પોતાનું છે, એ કેમ થયું? એટલા માટે મેં પહેલા શરૂઆતમાં શબ્દ અણસમજણ માટે વાપર્યો કે હજુ દેહાભિમાન ટળ્યું ન હોય અને ભેખ લીધો હોય, એટલે દેહવૃત્તિ રહેલી છે અને દેહવૃત્તિ રહ્યાના કારણે દેહનું જે સંબંધ છે એ સંબંધની અંદર મમત્વ રહેલું છે, એની અંદર હજુ પોતાપણું ટળ્યું નથી, એમાં હું પણ ટળ્યું નથી, એવો જેને ભાવ છે એવો વ્યક્તિ, એટલે એ જેને એવો ભાવ વૈરાગ્યની કે ત્યાગની પરિપક્વતા નથી સમજાણી અને ભેખ લીધો હોય એને દરેક વ્યક્તિને પોતપોતાની જે જન્મભૂમિ હોય એટલે કે શરીર સંબંધી જે જન્મસ્થાન છે એ સ્થાન અને એના વિષયો અથવા તો એના સંબંધો એને વિષયથી હેત ટળતું નથી એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણમાં ઝાડનો ખાંપો લાગ્યો હતો. વાલા ભક્તો, આપણે સૌ ભગવાનની કથા લીલા ચરિત્રો જયારે શ્રવણ કરતા હોઈએ ત્યારે આ પ્રસંગ ઘણી વખત કથામાં આપણે શ્રવણ કરેલો છે કે મહારાજ જયારે છપૈયાને વિશે બાળ સ્વરૂપે જયારે લીલા ચરિત્રો બાળ ચરિત્રો મહારાજ જયારે કરતા ત્યારે મહારાજે બહુ સુંદર એક લીલા મહારાજે કરી છે આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર જેનું વિસ્તારથી વર્ણન કરેલું છે. સંક્ષિપ્તમાં આપણે પ્રસંગ યાદ કરી લઈએ કે મહારાજે પોતાના જે સાતણની અંદર રહેલો જે નિશાને બતાવ્યું એ શું હતું. તો મહારાજ જયારે છપૈયાને વિશે એ બાળ ચરિત્ર કરતા ત્યારે એક દિવસ મહારાજ પોતાના સખાઓ સાથે વેણીરામ માધવ પ્રાગ સુખાનંદ વગેરે જે ભગવાનના બાળ મિત્રો હતા સખાઓ હતા તેમની સાથે મહારાજ ખાંપા તલાવડી ગયા છે અને ત્યાં મહારાજે અનેક પ્રકારને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા. પહેલા મહારાજ ત્યાં ખાંપા તલાવડી ગયા ત્યારે એક બાવાજી એની પર્ણકુટીરની અંદર રામાયણ વાંચતા હતા. ભગવાન ત્યાં સન્મુખજીને બધા એમના સખાઓ સાથે બેઠા અને એ રામાયણનું શ્રવણ કર્યું, પછી ખાંપા તલાવડીમાં સ્નાન કર્યું અને સ્નાન કરીને પછી જે સામે બધા વૃક્ષો હતા, કદમના વૃક્ષો હતા, આંબલીના વૃક્ષ હતા, બીજા વૃક્ષો હતા, તેને મહારાજ જોઈને કહે કે આ વૃક્ષો કેવા સુંદર છે. અને એમાં એક ગોવાળ કથાની અંદર આવે છે કે ગોવાળ પોતાના જે પશુધન એને ગાય વગેરે જે એના પાસે રહેલા જે ધન હતું પશુઓ હતા એને લઈને ત્યાં ચરાવવા આવ્યો એટલે મહારાજે ઘેરો નાદ કરી અને ગાયોને સાદ કર્યો એટલે બધી ગાયો એ ગોવાળના કયામાં ન રહી અને ભગવાન તરફ બધાની વૃત્તિ આકર્ષાણી એટલે બધા દોડીને ભગવાન તરફ બધી ગાયો ગઈ અને મહારાજે એટલે તરત ત્યાં નજીકમાં જે આંબલીનું ઝાડ હતું એના ઉપર મહારાજ એ તે ચડી ગયા અને ઉતાવળે ચડીને પછી બધી ગાયો ત્યાં નીચે ઉભી રહી અને પછી ગોવાળે ખૂબ હલાવવા પ્રયત્ન કર્યો પણ એ ગાયો ત્યાંથી ખસી નહીં. પછી મહારાજે કીધું કે એમ નહીં ખસે, અમે વૃત્તિ તોડશું ત્યારે એ ખસે એવું મહારાજે પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું અને ત્યાંથી જયારે ગાયોને મહારાજે પછી વૃત્તિ તોડી અને ઈશારો કર્યો બધી ગાયો ત્યાંથી દૂર થઈ અને મહારાજ ત્યાંથી પછી વૃક્ષ ઉપરથી જયારે નીચે ઉતરતા હતા ત્યારે મહારાજને એક ખાંપો વાગી ગયો અને ખાંપો વાગ્યો એટલે એની અંદરથી લોહી નીકળ્યું. લોહી નીકળ્યું ત્યારે ભગવાનના દિવ્ય બાળ ચરિત્રના દર્શન કરવા એમ શાસ્ત્રોમાં લખ્યું છે કે ઇન્દ્રાદી દેવો પણ ત્યાં આકાશની અંદર એ બધા દર્શન માટે આવ્યા હતા અને જયારે ભગવાનને આ ખાંપો વાગ્યો અને લોહી નીકળ્યું એ જોયું એટલે બધાને મનમાં ચિંતા થઈ અને તરત પછી દેવોના જે વૈદ્ય જેને કહેવાય અશ્વિની કુમાર એમને ત્યાં બોલાવ્યા અને ભગવાનને પાટાપિંડી વગેરે ત્યાં કરવામાં આવ્યું અને પછી મહારાજ જયારે છપૈયા પોતાના નિવાસ મારે જે ઉતારે જયારે ઘરે પાછા પધાર્યા ત્યારે ભક્તિ માતા પાટો જોઈને પેલા વ્યાકુળ થઈ ગયા છે. આજે વાલા ભક્તો ભક્તિ માતાને પણ આપણે યાદ કરીએ, એમના ચરણારવિંદમાં આજે આંતરરાષ્ટ્રીય સ્તરે મધર્સ ડે તરીકે છે તો આજે આપણે સૌના આપણા સમાજ સંપ્રદાયના માતુશ્રી એવા ભક્તિ માતાને યાદ કરી એમના ચરણારવિંદમાં વંદન કરીએ. તો એ ભક્તિ માતાને જયારે ચિંતા થઈ એટલે મહારાજે પોતાના ઐશ્વર્ય બતાવતા પાટો ખોલી નાખ્યો. મહારાજે કીધું કે જો અહીંયા ક્યાં મને કઈ વાગ્યું છે, મને તો કઈ વાગ્યું નથી. એટલે ભક્તિ માતાએ જોયું તો કોઈ ઘા નહોતો પણ નિશાન હતું, જે ખાંપો વાગ્યો હતો એ નિશાનની મહારાજ અહીંયા વાત કરે છે. એટલે મહારાજ અહીંયા વાત કર્યું કે જે પોતાને નાનપણમાં ઝાડનો ખાંપો લાગ્યો હતો, છપૈયા જયારે જાઓ તો ખાંપા તલાવડી આપણે ત્યાં પ્રસાદીની છત્રી છે પણ બધા દર્શન ઘણાય કર્યા હશે અને કદાચ કોઈ યોગ થાય તો અવશ્ય જજો, ભગવાનનું એ અલૌકિક લીલાનું તીર્થધામ છે. એટલે એ ખાંપા તલાવડીએ જે ખાંપો વાગ્યો હતો તે સર્વને દેખાડ્યો અને બોલ્યા છે, આ ચિહ્ન જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભળી આવે છે. મહારાજ કે અમે જ્યારે આ ચિહ્ન જોઈએ છીએ એ ચિહ્ન જોઈને અમને એ સ્થાન યાદ આવે છે, એ પ્રસંગ યાદ આવે છે. એક વાત અહીંયા આગળ વાલા ભક્તો સ્પષ્ટીકરણ આપણે સમજીએ, કારણ કે વચનામૃતને સમજવું પચાવવું એના સમજણ સાથે પચાવીએ તો એનો આપણને યથાર્થ બોધ થાય. એટલે મહારાજ અહીંયા જે પણ ભાવ વાક્ય રચના કરે છે આ બધા ઉપદેશાત્મક શબ્દો છે, આ બોધ આપનારા શબ્દો છે. એટલે મહારાજ દ્રષ્ટાંતના રૂપમાં ઘણી વખત ઘણા પોતાના પ્રસંગોને મહારાજ યાદ કરીને સમજાવતા હોય કે ઘણા બીજાના પ્રસંગો શાસ્ત્રોના પ્રસંગોને મહારાજ દ્રષ્ટાંત આપીને સમજાવતા હોય પણ એમાં સિદ્ધાંત એ મહત્વનો રહેલો છે. અને એક વસ્તુ બહુ નિર્વિવાદ છે, ભગવાન છે પ્રકૃતિ માયાથી પર છે અને તે સ્વતંત્ર છે. એટલે ભગવાનને કોઈ પણ પ્રકારનું બંધન અથવા માયા અથવા મોહ નડી શકે નહીં. પણ જયારે ભગવાન મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે મનુષ્ય જેવા સ્વભાવને મહારાજ દર્શન કરાવતા હોય, મનુષ્ય જેવી પ્રકૃતિ મહારાજ દેખાડતા હોય એ ભગવાનનું માનુષી ચરિત્ર છે. ભગવાન દિવ્ય છે, ભગવાનના લીલાઓ પણ દિવ્ય છે પણ એ માનુષી દેખાય છે. એટલે અહીંયા જયારે મહારાજ એમ લખે કે અમે ચિહ્ન જોઈએ છીએ ત્યારે અમને ઝાડ ને તલાવડી સામરી આવે છે, એટલે એનો અર્થ એ નથી કે મહારાજ ને એમાં બંધન છે. મહારાજ સ્વતંત્ર છે, એ ઈચ્છે તો સ્વરૂપથી પર પોતાના રીતે રહી શકે છે, એમને માયા ને અહંકાર આદિ એમને ન નડી શકે. પણ મહારાજ મનુષ્ય ભાવ દેખાડીને પોતાનું દ્રષ્ટાંત આપીને અહીંયા વાત સમજાવે છે કે મહારાજ કહે છે જયારે અમે આ ચિહ્ન દેખીએ છીએ ત્યારે અમને ઝાડ ને તલાવડી એ યાદ આવે છે. એટલે અહીંયા ભગવાનને દિવ્ય લીલા પણ માત્ર દ્રષ્ટાંતના માટે આપણને સમજાવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેની અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. મહારાજે પોતાનું દ્રષ્ટાંત આપીને કીધું કે જો અમને એવું થતું હોય તો બીજાને પણ આ કઠણ પડે. શું કઠણ પડે? કે પોતાની જન્મભૂમિ. એટલે ફરી પાછી આપણે વ્યાખ્યા જન્મભૂમિની સમજીએ તો દેહના સંબંધથી જ્યાં પ્રગટ જન્મ થયો હોય અને દેહનો જ્યાં સંબંધ રહેલો છે, ઉત્પત્તિનું જે કારણ છે, એ ઉત્પત્તિનું સ્થાન અને એના સગા, દેહના સગા, એને સંબંધી એને અંતરમાંથી વિસારી દેવા, અથવા એને અંતરમાંથી વિસારી દેવાનો અર્થ થાય કે એની અંદર બંધન ન થવું, એની અંદર આસક્ત ન રહો, આસક્તિ તોડવી, મોહ તોડવો, એ જે અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. વાલા ભક્તો, અને માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો. પછી મહારાજે મહારાજે દ્રષ્ટાંત એટલા માટે દીધું કે ઘણા ક્ષોભ કરતા હોય, મનમાં જેવું હોય ને એવું દેખાય નહીં જલ્દી, એ દેખવા ન દે, એને શરમ આવે. એટલે મહારાજે પહેલા પોતાની શરમ ટાળવા માટે પોતાનું દ્રષ્ટાંત આપ્યું. જો મહારાજને મેં કીધું એમ ભગવાન અંતર્યામી છે, મહારાજ સ્વતંત્ર છે, મહારાજ સર્વના નિયંતા છે, માયા અને મોહ માયાથી પર છે, દરેક રીતે મહારાજને બંધન કરતા કોઈ જગતમાં વસ્તુ નથી. પણ છતાંય મહારાજે મનુષ્ય ચરિત્રનો ભાવ લાવીને અહીંયા મહારાજે દ્રષ્ટાંત દીધું કે જો મહારાજ પોતાની વાત કરે તો બીજા પણ એને અનુસરીને પોતાનો જેવો ભાવ હોય એવો દેખાડે. આમાં કેવું છે, ભગવાન આગળ મહારાજે વચનામૃતમાં સમજાવ્યું છે કે ભગવાન, આપણે આગળ પણ વચનામૃતની કથાની અંદર આ વાત સમજ્યા છીએ, મહારાજે કીધું ભગવાન અને ભગવાનના સંત આગળ નિષ્કપટપણે રહેવું. જો પોતાનો સ્વભાવ ટાળવો હોય, પોતાની અંદર સુધાર લાવવો હોય, પોતે ભગવાનને એકાંતિક ભક્ત થવું હોય, પોતાના અંતઃશત્રુઓ ટાળવા હોય તો ભગવાનની આગળ નિષ્કપટપણે રહેવું. એટલે અહીંયા મહારાજ એ સિદ્ધાંતને વાત અનુસંધાનમાં રાખીને મહારાજ સૌનો ભાવ જાણવા માંગે છે, કોની કેવી સ્થિતિ છે, અને એ ભાવ દ્વારા આપણને બોધ આપવા માંગે છે કે આપણી કેવી સ્થિતિ હોવી જોઈએ. બહુ સુંદર વાત મહારાજ અહીંયા વચનામૃતમાં લખી. મહારાજે પહેલા પોતાનું દ્રષ્ટાંત આપ્યું કે અમને ખાંપો જોઈએ છે, ચિહ્ન જોઈએ છે, ત્યારે ખાંપો અને તલાવડી બધું યાદ આવે છે, અને એમ પોતાના જે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાં વિસારી દેવા તે અતિ કઠણ છે. માટે જેને જેને જન્મ દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો. આ મહારાજ ત્યાગીઓ માટે વાત કરે છે, કારણ કે શરૂઆતમાં જ મહારાજે કીધું અણસમજું હોય ને ભેખદાર હોય, એટલે આ ત્યાગીઓ માટે વિશેષ કરીને નિયમ છે. ગ્રહસ્થએ આમાંથી શીખવાનું છે, પણ એની મર્યાદા છે. કેવી રીતે? કે જે ત્યાગાશ્રમના જે નિયમો છે એને ત્યાગીના નિયમ પ્રમાણે એને સ્વીકારવાનો છે સિદ્ધાંતને, અને ગ્રહસ્થોએ ગ્રહસ્થની મર્યાદાની અંદર આ નિયમને આપણે સ્વીકારવાનો છે, આ સિદ્ધાંતને સમજવાનો છે, જે હું નીચે આગળ વચનામૃત વાંચું એટલે એ સ્પષ્ટ થશે. એટલે અહીંયા પણ અત્યારે જે અનુસંધાન મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એ ત્યાગાશ્રમને અનુસરીને મહારાજે આ પ્રશ્ન પૂછ્યો છે કે જેને જેને જન્મભૂમિ તથા દેહ સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો. આવો પ્રશ્ન મહારાજે મુનિઓને સંતોને પૂછ્યો છે. અને જે લાજે કરીને ન બોલે તેને તો શ્રી નરનારાયણ દેવના સમ છે. મહારાજે કીધું કે એમ નહીં બોલે. પોતાનું દ્રષ્ટાંત મહારાજે દીધું, મહારાજે પોતાની વાત કીધી અને પ્રોત્સાહિત કર્યા કે જો હું મારું ખુલ્લે થઈને બોલી શકું છું, હું નિષ્કપટ થઈને સત્સંગની અંદર જો મારું ચરિત્ર ખુલ્લું કરી શકું છું તો દરેકે પોતાના ભાવને નિષ્કપટપણે થઈને જેવું અંતરમાં છે એવું કહેવું જોઈએ. પણ મહારાજને પછી મનમાં થયું કે કદાચ કોઈ સંકોચે, લાજે કરીને, ઘણા શરમાશે કે આવડા મોટા સાધુ છે, આવડું મોટું નામ છે, આવડા મોટા ત્યાગી છે, આટલા વર્ષોથી મંદિરમાં રહે છે અને હજુ એમને મોહ તૂટ્યો નથી, આવી મહારાજ કે કદાચ એને શંકા થાય મનમાં. અને કોઈને પણ થાય, સહજ છે, સ્વભાવ છે ને, આપણે પ્રકૃતિથી બંધાયેલા છીએ. એટલે જો ભગવાન ને ભગવાનના જીવમાં આટલો ફેર છે, આપણને લોકલાજ નડે છે, અને ભગવાનના ભક્ત હોય જેને ભગવાનના થઈ ગયા ને એને લોકલાજ નડતી નથી. જો ગોપિકાઓને લોકલાજ ન નડી, સંતોને, ભગવાનના સમકાલીન સંતો હતા એને લોકલાજ ન, મેં તો લોકલાજ તમ સંગ મેલી આપણે કીર્તનમાં બોલીએ છીએ, તો એને લોકલાજ ન નડી. પણ બધાની એ પરિપક્વ સમજણ હોતી નથી. ઘણા જીવને જ્યાં સુધી, અને ક્યારે નથી હોતી, કે ભગવાનને સર્વે સર્વા નથી માન્યા એટલે નથી હોતી. ભગવાનને સર્વ કારણના કારણ, કરતા હર્તા, આપણા નિયંતા, આપણા ઈષ્ટ, આપણા સ્વામી, આપણા આપણા પ્રભુ, આપણા પાલન કરતા, આપણા મોક્ષ કરતા, એવી રીતે જયારે ભગવાનને સર્વ સર્વા માનીએ અને તેના દાસ થઈએ ત્યારે એ ભાવ ટળે ત્યારે લોક લાજ ટળે. પણ એ અપરિપક્વ એટલે મારા જે વચનામૃતની પ્રારંભમાં જે પ્રશબ્દ વાપરી દીધો અણસમજવું હોય, એટલે દરેકની સ્થિતિ માટે આ વાત નથી, માત્ર અણસમજવું માટે છે કે જેને અણસમજવું હોય એને જ જન્મભૂમિ અને દેહ સંબંધી એને વિષયોની અંદર હજુ આસક્તિ રહેલી હોય છે. એટલે મહારાજે અહીંયા કીધું, છતાંય જાણવા માટે મહારાજ કે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો. એટલે મહારાજે પહેલા કીધું કે ન સાંભળતા હોય બોલો, એટલે જેને ખરેખર મનમાં એવો ભાવ નથી રહ્યો અને એ મહારાજને હતું કે આમાં જાજા એવા જ નીકળશે. કારણ કે ભગવાનની સન્મુખ જે નંદસંતો હતા બધા અક્ષરધામના મુક્તો હતા અને ભગવાનની ઈચ્છાએ કરીને આ સત્સંગની અંદર સત્સંગના ધરા ઉપર મહારાજની સેવા માટે આવ્યા હતા, એટલે સહજ રીતે એમના સ્વભાવ પ્રકૃતિ એ સંસારિક ન હોય. પણ આ દ્રષ્ટાંતથી જીવનની અંદર આપણે પણ એ વિચારવું કે આપણી સ્થિતિને કેવી રીતે રહેલી છે. એટલે મહારાજે કીધું કે દેહ સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને તો શ્રી નરનારાયણ દેવના સમ છે. મહારાજે મહારાજને થયું કે જે મોટા મોટા એમ કહે છે કે મહારાજ અમને તો વૈરાગ્ય છે, અમને તો ત્યાગ છે, અમને તો તમારા સિવાય અમને સાંભળતું નથી, તો નાના નાના કદાચ હશે, અથવા તો કોઈ અણસમજુ હશે, અથવા તો કાચપ હશે, તો એ નહીં બોલી શકે. એટલે મહારાજે સમ પણ દીધા. મહારાજ કે ભાઈ લાજ મૂકી દો અને અત્યારે જેવું હોય ભાવ એવો પોતાનો પ્રગટ કરો. પછી સર્વે મુનિ જેમ જેને વરતું હતું તેમ બોલ્યા, મહારાજના વચન સાંભળ્યા એટલે દરેકને મનમાં વિશ્વાસ થયો કે અહીંયા આગળ નિષ્કપટ થવાથી જ માલ છે. ભગવાનની આગળ નિર્માની થઈ, નિષ્કપટ થઈ, દાસ થઈને જેવું છે એવું આપણે ઉજાગર થશે તો એની અંદર સુધાર થશે એવું સમજીને વિશ્વાસ કરીને, ભગવાનની આજ્ઞામાં વિશ્વાસ કરીને એમ ન માનશો કે મહારાજે સમ દીધા એટલે જ બધા બોલ્યા. એ તો એક પ્રકૃતિક ચરિત્ર છે, પણ મહારાજના વચનની અંદર સંતોને મુનિઓએ વિશ્વાસ કર્યો અને ભગવાનના વચનને શિરોધાર્ય કરી અને જેમ જેમ જેને જેમ વર્તતું હતું એટલે જેવી જેની સ્થિતિ હતી, જેવી જેની સમજણ હતી, તે સર્વે ભગવાનની આગળ એ સભાની મધ્ય, સભાની અંદર સંતો પણ છે અને હરિભક્તો પણ છે. આ વાત આપણે ખરેખર શીખવા જેવી છે. નિર્માની થવું હોય તો કેમ થવાય? આપણને ઘણી વખત જાહેર સભાની અંદર કદાચ કોઈને ટોક્યા હોય ને તો એનું માન હણાઈ જાય છે અને એ માન ગવાય પછી એ સત્સંગમાંથી પાછો પડે છે. અહીંયા મહારાજ એટલે આપણને શીખવાડે છે કે ભગવાનની આગળ નિર્માની થઈને, દાસાનું દાસ ભાવ રાખીને અને નિષ્કપટપણે થઈને આપણે રહીએ તો આપણા જીવનની અંદર આપણને સત્ય માર્ગ મળે, આપણા જીવનની અંદર આપણને ધર્મ માર્ગ મળે, આપણા જીવનની અંદર ભગવાનનો રાજીપો ઉતરે. એટલે એ મહારાજ અહીંયા સમજાવે છે. એટલે જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને મહારાજ બોલ્યા છે. મહારાજે બધા સંતો મુનિઓ જ્યાં ઉપસ્થિત હતા એ દરેકને વ્યક્તિગત બધાના અભિપ્રાયો જાણ્યા, બધાનો ભાવ જાણ્યો, બધાની સ્થિતિ જાણી અને સમજણ જાણી. પછી મહારાજે સારાંશ કરીને બધાનો સમન્વય કરીને અને સિદ્ધાંતની વાત અહીંયા આગળ કરી. કોઈને વ્યક્તિગત મહારાજે આનો આવો ગુણ હતો એટલે એના પ્રત્યે અલગ વાત કરી, બીજા પ્રત્યે અલગ વાત ન કરી. તમે જુઓ મહારાજે દરેકને સાંભળ્યા, જેવું જેને વર્તતું હતું તેમ સર્વે બોલ્યા, અને તે સાંભળીને એટલે સર્વેની વાત સાંભળીને પછી મહારાજે સિદ્ધાંત વાત કરી. આજે આ વાત પણ આપણે સમજવા જેવી છે. ઘણી વખત વાલા ભક્તો મહારાજી હોય કે અમે હોઈએ જાહેરની અંદર કોઈ વાત કહેતા હોઈએ એટલે ઘણાને મનમાં એવું થતું હોય કે બધા એક સરખા થોડી છે. પણ આ વાતને સિદ્ધાંતથી સમજો. વ્યક્તિએ વ્યક્તિએ નિયમ ન બનાવાય, વ્યક્તિએ વ્યક્તિએ સિદ્ધાંત ન બદલાય, વ્યક્તિએ વ્યક્તિએ કોઈ રૂલ્સ એના ન ડેવલપ કરાય કે એને ચેન્જ ન કરાય. રૂલ્સ હંમેશા બનતા હોય. પ્રિન્સિપલ જયારે એસ્ટાબ્લિશ કરવો હોય ત્યારે એ એક સરખું માળખું જોઈએ, એને એક સરખી સ્થિતિ, એવરેજ સ્થિતિ ઘડાય. એપ્રોક્સિમેટલી થોડાક નબળા છે, થોડાક હોશિયાર છે, તો બંનેનો સમન્વય કરીને માર્ગ પકડાય તો એ નિયમ એ ટકી શકે, બંનેને સાનુકૂળ થઈ શકે. એટલે ઘણી વખત સભાની અંદર જયારે વાત કરતા હોઈએ કે કોઈના સ્વભાવ માટે કહેતા હોઈએ કે ભાઈ આ કામી છે, આ ક્રોધી છે, વ્યક્તિગત નામ ન દીધું હોય પણ છતાંય આપણે કીધું હોય કે ભાઈ આનામાં દોષ રહેલો છે, આ દોષ ખોટો છે. હવે અહીંયા આ દોષનું ખંડન છે, પણ જેનામાં દોષ છે એમ શું માને? ચોર કી દાઢી મેં તિનકા. જેનામાં દોષ છે એને કેવું લાગે કે આ મને કીધું છે? હકીકતમાં એ વ્યક્તિ સાથે કોઈ દ્વેષ નથી, હકીકતે સિદ્ધાંત સાથે, એ અવગુણ સાથે દ્વેષ છે. અને એ અવગુણ સાથે દ્વેષ હોવાને નિયતે એ અવગુણનું ખંડન થયું હોય. એટલે અહીંયા જે મહારાજ આપણને ઉપદેશ આપે છે એ પુનઃ આપણે જો એના શબ્દો, વચનામૃતના શરૂઆતના શબ્દો યાદ રાખીએ તો અણસમજુ છે એના માટે છે. જે અણસમજુ છે, જેને હજુ તીવ્ર વૈરાગ્ય નથી, માત્ર ભેગ લઈ લીધો છે અને ભેગ લીધા પછી હજુ દેહ અને દેહના સંબંધીઓનું મમત્વ છૂટ્યું નથી, એને ધ્યાનમાં રાખી અને મહારાજ એનો, કારણ કે જેને સારા ગુણ છે એને ટાળવાના નથી, સારા ગુણને તો પ્રોત્સાહન જ આપવાનું છે, અવગુણ છે એને ટાળવાના છે, જે દોષ છે એને ટાળવાનો છે. એટલે સ્વાભાવિક રીતે જે વાત થશે દોષને અનુલક્ષીને જ થશે. અને એ દોષને અનુલક્ષીને જયારે વાત થતી હોય ત્યારે કોઈ વ્યક્તિગત વાત ન હોય, એ સિદ્ધાંત માટેની વાત હોય, દોષ માટેની વાત હોય. એટલે એ સમજણ સાથે આપણે વચનામૃતને આપણે સમજીએ તો અહીંયા આગળ યથાર્થ આપણે એનો અર્થ સમજી શકીએ. અહીંયા પુનઃ આપણે વાતને જો સમજીએ, પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા, જેવું પોતાની સ્થિતિ હતી તેવી વાત કરી. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે. હવે અહીંયા મહારાજ ઉપાય બતાવે છે, એ સ્થિતિ જે નિર્માણ થાય છે એનું પાછળનું કારણ અને એનો ઉપાય એ બંને મહારાજ અહીંયા આગળ સુંદર વચનામૃતમાં આગળ આપણને સમજાવે છે. મહારાજ બોલ્યા છે, જ્યારે પોતાને આત્મરૂપે માનીએ. મહારાજ કે કેવી રીતે આ સમજણ ટળે, આ મોહ કેમ ટળે, વિશેષ કરીને ત્યાગી માટે અને મર્યાદામાં ગ્રહસ્થને પણ આ સિદ્ધાંત લાગુ કરી શકાય, પણ એની મર્યાદા છે, એનો ધર્મ, એના ધર્મ મર્યાદાની અંદર વિશેષ એની સમજણ હોય છે. પણ જે સિદ્ધાંતિક વાત છે, એ સિદ્ધાંતિક વાત એ છે કે જ્યારે પોતાને આત્મ સ્વરૂપ માનીએ, એટલે કે પંચભૂત એના આદિ, પંચભૂત આદિથી જે બનેલું, જે નિર્મિત જળ ચૈતન્ય વગેરે, જે આપણું જળ અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ વગેરે જે જળ શરીરો જે છે, તે શરીરનાથી વિલક્ષણ એવો જે પોતાનો આત્મા સ્થૂળ ભાવથી એટલે કે માયાના અહંકારના તમથી જે નિર્મિત પંચ વિષય, આપણે વચનામૃતની અંદર કેવી રીતે નિર્માણ સૃષ્ટિનું થયું આપણે અગાઉ સમજ્યા છે, એટલે એની પુનરાવર્તિ નથી કરતો. પણ જે રીતે માયાથી જે ઉત્પન્ન થયા એવા જે પંચભૂતો અને એ પંચભૂતથી માયાથી ઉત્પન્ન થયેલા જે ત્રણ ગુણો અને ગુણથી ઉત્પન્ન થયેલા જે અહંકાર આદિ, એનાથી ઉત્પન્ન થયેલા પંચભૂતો, એ પંચભૂતોથી જે નિર્મિત થયેલા એવા જે શરીર અને એવું માયિક શરીર અને માયિક સ્થૂળ ભાવનું રહેલું જે શરીર, જેને આપણે દેહપિંડ કહીએ છીએ, એ પિંડથી પર રહેલો એવો જે જીવાત્મા, વચનામૃતની અંદર મહારાજે ગઢડા પ્રથમના 16માં કે 18માં વચનામૃતમાં મહારાજે બતાવ્યું ને કે કેવું જાણે કે આ શરીરને એ આત્માને કેવી રીતે સમજે, તો એ મન બુદ્ધિ અને દેહથી પર છે અને એને એનો દ્રષ્ટા છે અને એનો સંકલ્પ કરનારો છે એવું પોતાના આત્માને સમજે, એવો જે આત્માનું સ્વરૂપ. એટલે અહીંયા મહારાજ કહે છે, જ્યારે પોતાને આત્મરૂપે માનીને, એટલે હું આ જે જડ દેખાય એવું જે આ શરીર છે, એ શરીર અને એના જે પંચભૂત છે, એના વિષયો છે, એનાથી હું ભિન્ન છું અને ચૈતન્ય છું, આત્મા છું, એવું જ્યારે પોતાને માને. એટલે અહીંયા વ્યાખ્યા પહેલા આત્માની વાલા ભક્તો બહુ સુંદર આપણા શાસ્ત્રોએ કરી છે. જો જે સનાતન તત્વ કીધા ને, જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ, એમ જીવ માટેની વાત અહીંયા કરી છે. આત્મા એટલે સોલ, એક જનરલ વ્યાખ્યા કરું છું, બહુ સહજ વ્યાખ્યા કરું છું, શાસ્ત્રમાં બહુ વિસ્તારથી સમજાવેલી છે પણ બધાને સમજી શકાય એટલા માટે. આત્મા એટલે સોલ, બરાબર. હવે આ આત્મા શબ્દ, સોલ શબ્દ જ્યારે જીવ સાથે જોડાય ત્યારે જીવાત્મા, એટલે પરાધીન, જ્યારે જીવ સાથે જોડાય ત્યારે જીવાત્મા થઈ ગયો. એ જ આત્મા જ્યારે સુપ્રીમ એવા જે પરબ્રહ્મ સાથે જોડાય એટલે પરમાત્મા, એટલે પરમાત્મા પુરુષોત્તમ આપણે નારાયણ જેને કહીએ છીએ. એટલે આત્મા એટલે સોલ છે, પણ એ સોલ કેવો છે, એક પરાધીન છે, જીવ છે, જે ભગવાનની નિયંત્રણની અંદર રહેલો છે, એ જીવાત્મા છે અને જે પરમ સ્વતંત્ર છે અને સર્વથી મોટા છે, સર્વથી અધિક છે, એના કારણના કારણ છે, એનું કોઈ કારણ બીજું નથી, એ પરમાત્મા છે, પરબ્રહ્મ છે. એટલે એવી રીતે જે શરીરને પોતાના શરીરથી પૃથક, પોતાના શરીરથી વિલક્ષણ એવું જે જુદું પોતાનું જે ચૈતન્ય તત્વ એવું આત્મા, એને પોતાના આત્મરૂપ માને, એટલે એને સમજે, એને સ્વીકારે, માને એટલે એને સ્વીકારે, હું કોણ છું, હું આ શરીર નથી, હું આ શરીરની અંદર રહેલું જે ચૈતન્ય છે એ મારો આત્મા છે, એવું માને, માને એટલે સ્વીકારે, એ હકીકતને સ્વીકારે, એને સમજે. અને ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ, જો એમ માની લે, એક વખત સ્વીકારી લે, આ સત્ય છે, સનાતન છે કે આ શરીર એ હું નથી પણ હું એ આત્મા છું, એવું પોતાના આત્માને માને, પોતાના સ્વરૂપને આત્મ સ્વરૂપ ગણે અને એવું સમજે, ત્યારે એ આત્માની જન્મભૂમિ કઈ, મેં પહેલા જેમ વાત કરી કે આપણા શાસ્ત્રોની અંદર જીવને સનાતન કીધો છે, એટલે જીવ અજર અમર છે, એટલે જીવનો જન્મ નથી થતો, જન્મ શરીરનો જ થાય છે, જે આપણે પહેલા વાત સમજ્યા કે જન્મ એ શરીરનો થાય છે અને એ શરીરનો માધ્યમથી એ જન્મને આપણે ગણીએ છીએ, એટલે જન્મભૂમિ એ શરીરની થઈ, જીવાત્માની જન્મભૂમિ થઈ શકે નહીં. દરેક જન્મની અંદર જુદી જુદી જન્મભૂમિ હોય, જે યોનિની અંદર, જે શરીરની અંદર જીવાત્મા એ શરીર ધારણ કરે, પછી મનુષ્ય હોય, પશુ હોય, વૃક્ષ હોય, ગમે તે જે શરીરને ધારણ કરે, એ શરીર એની જન્મભૂમિ, એ સ્થાન એની જન્મભૂમિ થઈ, તો એ શરીરની જન્મભૂમિ થઈ, આત્માની જન્મભૂમિ થઈ નહીં. કારણ કે આત્મા તો અજર અમર છે અને જે સનાતન શાસ્ત્રોએ બતાવ્યો છે એ માત્ર શરીરને ધારણ કરે છે અને શરીર બદલે છે, યાત્રાની અંદર 84 ની અંદર 84 લાખ પ્રકારના શરીરો ધારણ કરે છે, જન્મ મરણના ફેરાની અંદર એ ફરે છે. તો એવો જે આત્મા છે એની તો કોઈ જન્મભૂમિ શાસ્ત્રોએ બતાવી નથી. અને વચનામૃતની અંદર ખગોળ ભૂગોળની અંદર પણ મહારાજે આ વાત વિસ્તારથી સમજાવી છે કે આત્મા જયારે ભગવાન આત્યંતિક પ્રલય કરે એ આવશે આગળ આમાં આમાં વચનામૃતની અંદર પણ આવશે કે આત્યંતિક પ્રલય કરે છે ત્યારે બધા જીવ છે માયામાં લીન થઈ જાય, માયા બ્રહ્મમાં લીન થઈ જાય, બ્રહ્મ પરબ્રહ્મમાં લીન થઈ જાય, એટલે પછી ભગવાન સિવાય બીજું કંઈ રહે નહીં. અને પછી પુનઃ જયારે ભગવાન જયારે પૃથ્વીનો સંસારનો સૃષ્ટિનો સર્ગ જયારે મહારાજ મૂકતા હોય ત્યારે વળી પાછા જીવનને રમતા મૂકે છે. એટલે એ એવો જે જીવ છે એટલે એ જીવની જન્મભૂમિ કોઈ ગણી નથી. એટલે મહારાજ અહીંયા પૂછ્યું તે આત્માની જન્મભૂમિ કઈ, તો આત્માની જન્મભૂમિ હોઈ શકે નથી એટલે એવી કોઈ નિર્ધારિત થઈ શકે નહીં. જયારે જયારે જે જે શરીર ધારણ કરે એની જન્મભૂમિ ગણાય પછી, તો એવા જન્મભૂમિ માટે મહારાજ અહીંયા કહે છે. અને તે આત્માનું સગું કોણ, કારણ કે અહીંયા પણ એ સિદ્ધાંત વાલા ભક્તો લાગુ પડ્યો, જે પણ સગપણ આ પૃથ્વીની અંદર આ મૃત્યુલોકની અંદર દેહવસ્થાને કારણે જે જે સંબંધ નિર્માણ થાય છે એ સંબંધ એ દેહના સંબંધ છે. આ વાત મારા બહુ સુંદર મહારાજે સમજાવ્યું. ને તે આત્માનું સગું કોણ, આત્માનું સગું કોણ, જે આત્મકલ્યાણ થાય ત્યાં સુધી આત્માની સાથે જેનો સંબંધ રહે, તો આપણે માનીએ કે આત્માના સગા છે. અને એટલે સત્સંગીને આત્માના સગા કીધા, ભગવાનને આત્માના સગા કીધા, ભગવાનના એકાંતિક સંતોને આત્માના સગા કીધા. આ માત્ર શરીરથી સીમિત સંબંધ નથી. એટલે આત્માનું સગું કોણ, કારણ કે જે પણ સગપણ દેહે કરીને થયા, દેહના માધ્યમથી થયા, એ દેહની અવસ્થા એટલે આયુષ્ય સુધી મર્યાદિત છે. દેહની અવસ્થા પૂરી થાય, આયુષ્ય પૂરું થાય એટલે એ દેહના સંબંધ પણ ત્યાં વિરામ પામી જાય છે. અને એ વાત મહારાજ અહીંયા સમજાવે છે કે આત્માના કોઈ સગા થતા નથી. એટલે મહારાજ કહે ને તે આત્માનું સગા કોણ, અને તે આત્માની જાત પણ કઈ. બાલા ભક્તો બહુ સુંદર મહારાજે વાત કરી, આત્માનું કોઈ જન્મસ્થાન નથી, આત્માના કોઈ સગ પણ નથી, આત્મા સાથે જોડાયેલું દેહ સંબંધી જે ભાવ રહેલા છે એ માત્ર દેહના માધ્યમ સુધી કે દેહની આવરદા સુધી જ સંબંધ રહેલો છે. દેહ જયારે ત્યાગ થઈ જાય છે એટલે શરીર સંબંધી જે સંબંધો છે એ પણ છૂટી જાય છે. એટલે મહારાજ અહીંયા કહે છે અને તે આત્માની જાત પણ કઈ છે, એટલે મનુષ્ય પશુ વૃક્ષ વગેરે જે આદિ શરીરો, અને મનુષ્ય આદિની અંદર પણ પશુ આદિની અંદર પણ નર અને માદા એટલે સ્ત્રી ને પુરુષ આદિ જે ભેદો બતાવ્યા છે તે પ્રકારના શરીર યોનિ તે આત્મા ધારણ કરે છે. એ જેવા પ્રકારની શરીરને યોનિ ધારણ કરે એ એની જાત થાય. આત્માની પોતાની તો શાશ્વત જાત છે, સનાતન જાત છે. અને એટલા માટે એ આત્માને બ્રહ્મ કીધો છે. એટલે બ્રહ્મ સ્વરૂપ જે છે નિર્વિકાર છે, જેની અંદર કોઈ પ્રકારના બીજા કોઈ ગુણ કે ભાવ નથી રહ્યા, એવું જે આત્માનું સ્વરૂપ છે, શાશ્વત સ્વરૂપ જેને કીધું છે, એ જીવનું સ્વરૂપ છે. પણ માયાના આવરણમાં જયારે આવે છે, દેહાભિમાનમાં જયારે આવે છે, દેહ અવસ્થામાં બદ્ધ અવસ્થામાં આવે છે, એટલે દેહને પ્રકૃતિના નિયમે કરીને એ પોતાને એ જાતિની અંદર અથવા તો એ શરીરની અંદર એ ઢાળી દે છે. એ આત્મા એની એના એના જેવો થઈ જાય છે. વૃક્ષ હોય તો વૃક્ષ જેવો વ્યવહાર હોય, મનુષ્ય હોય તો મનુષ્ય જેવો વ્યવહાર હોય, પશુ હોય તો પશુ જેવો વ્યવહાર હોય. પણ કેમ એવો વ્યવહાર છે? કારણ કે એ એવા શરીરમાં છે, એ આત્માનો મૂળ સ્વરૂપ નથી. એટલે અહીંયા મહારાજ કહે છે આત્માની જાત પણ કઈ, એવો પ્રશ્ન મહારાજે કર્યો. એટલે જે પ્રકારના શરીરને યોનિ આત્મા એ ધારણ કરી હોય તો તેની ઓળખ તે એ શરીર જેવી થાય. પશુ હોય તો આપણે એને પશુ તરીકે જ ઓળખીએ, જીવ તો જીવ જ છે પણ છતાંય એને પશુ તરીકે ઓળખીએ છીએ, કારણ કે એને પશુ યોનિની અંદર એ રહેલો છે, એનો પ્રકૃતિ સ્વભાવ પણ પશુનો છે, કારણ કે એને એવું શરીર ધારણ કર્યું છે. પણ એ શરીર બદલીને જયારે બીજું શરીર ધારણ કરે તો એની પ્રકૃતિ પણ બદલાઈ જાય છે. જે કુદરતી પ્રકૃતિઓ શરીર સંબંધી જે પ્રકૃતિઓ છે એ એની અંદર ફરી જાય છે, એની અંદર એના લક્ષણો ફરી જાય છે. એટલે જેવી શરીરનું લક્ષણ જે શરીરમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી જ એનું સીમિત છે, એટલે એની જાત પણ એ ત્યાં સુધી જ સીમિત છે જ્યાં સુધી એ શરીરમાં છે. શરીર ત્યાગ કરે એટલે એની એ જાત પણ એ રહેતી નથી. એટલે કાયમી, આનો કહેવાનો ભાવ અર્થ કે એનો કાયમી કોઈ એવી જાત શાસ્ત્રોમાં બતાવી નથી. જીવની જાતિ એ કોઈ તમે શરીર સાથે કે સંબંધે કરીને બાંધી શકો નહીં. કોઈ પાછલા જન્મની અંદર સ્ત્રી હોય તો કદાચ બીજા જન્મની અંદર પુરુષના શરીરને પણ પામી શકે, કોઈ પુરુષ હોય તો સ્ત્રીના શરીરને પણ પામી શકે. એટલે જેવો જેનો ભાવ ને જેવા જેના કર્મ છે એ કર્મ પ્રમાણે એ શરીરને ધારણ કરે છે, પણ એ અવસ્થા એની એ શરીરના ધારણ સુધી જ હોય છે. પણ આત્માને તો એવી કોઈ જાત પણ નથી. અને જો સગપણ લેવું હોય, મહારાજ કે આ સમજણ આપ્યા પછી પણ કે સગપણ લેવું હોય છતાંય આપણને દેખાય છે કે ભાઈ સગા સંબંધીઓ તો છે, કારણ કે આપણી આજુબાજુ રહેતા હોય, આપણી સાથે રહેતા હોય, આપણે જોતા હોઈએ, વ્યવહાર કરતા હોઈએ, એટલે આપણને દેખાય તો ખરું. મહારાજ કહે છે સગા સંબંધી નથી તો આને શું સમજવા? એટલે મહારાજ અહીંયા કહે છે જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વેનું સગપણ સરખું જાણવું. સગપણ લેવું હોય તો પૂર્વે જે 84 લાખ પ્રકારના જે યોનિઓ ધારણ કરી જીવાત્માએ અને એમાં જેવી રીતે સગપણ હતું એ કેવું સગપણ હતું એ મહારાજ આગળ સમજાવે છે. એ આગળ મહારાજ સમજાવે છે એ કેવું સગપણ હતું, તો એના જેવું આઈને પણ સગપણ ગણવું. કેવું? જેનો વિયોગ થવાનો છે, જે સગપણ નાશ થવાનું છે, જે સગપણ વિસરાઈ જવાનું છે, જે સગપણ કાયમ રહેવાનું નથી, એવું પૂર્વેના અનેક જન્મોની અંદર આપણે સગપણ ભોગવ્યા છે કે જે સગપણ આજે આપણને સ્મૃતિમાં પણ નથી. તો જેમ એમાં મોહાણા નથી અને એનો ત્યાગ થઈ ગયો, અથવા તો એ ત્યાગ કેવી રીતે થયો આગળ વચનામૃતમાં મહારાજે સમજાવ્યું છે, પણ એ ત્યાગ જેમ થઈ ગયો, એનો વિયોગ થઈ ગયો અને એ સંબંધ તૂટી ગયા પૂર્વેના, એમ આ જન્મનો સંબંધ પણ તૂટવાનો છે એવી સમજણ રાખે. આ જન્મનો એટલે મહારાજે એ શબ્દ લખ્યું, જો સગપણ લેવું જ હોય, લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વેનું સગપણ સરખું જાણવું. સરખું એટલે આ જન્મના સગપણને અને 84 લાખ યોનિની અંદર જે જે જન્મ થયા અને જે જે સગા સંબંધ થયા, એ સગા સંબંધનું સગપણ, એ વિષયોનું સગપણ, એ પદાર્થોનું સગપણ, એને સમાન સમજવું, એને નાશવંત સમજવું, માયિક સમજવું અને વિયોગનું એ નિમિત્ત, એ વિયોગ થવાનો છે નિશ્ચિત એવું એને સમજવું. આ જન્મના દેહના સગા સંબંધ પૂર્વમાં કયા, તે સર્વે જે સગા સંબંધ તેની આવડદા, જેમ શરીરની આવડદા નિર્ધારિત છે, એટલે આગલા પ્રસંગના અનુસંધાનમાં, કારણ કે આત્માના કોઈ સગા નથી, આત્માનું કોઈ જન્મસ્થાન નથી, એ શરીર પૂરતું મર્યાદિત છે, એમ સગપણ પણ શરીર પૂરતું મર્યાદિત છે. જેમ પૂર્વેના શરીર હતા ત્યારે એ શરીરના સગપણ હતા, એમ આ શરીર છે ત્યાં સુધી જ સગપણ છે તેવું જાણવું. એટલે એનો અર્થ વાલા ભક્તો, જો મર્માનો સાર જોઈએ તો એટલો થાય કે એવો વિવેક રાખીને શરીરના ધર્મ મર્યાદા અનુસાર વ્યવહાર કરે પણ શરીરના સંબંધી મોહાય નહીં. આનો સાર એટલો નીકળ્યો, પૂર્વના જેમ શરીરના સંબંધનો વિયોગ થયો છે, એમાં મોહાણા નથી, એમાં આસક્ત નથી, એમ આ જન્મના સગા સગપણ પણ જો લેવું હોય તો એને મર્યાદામાં, ધર્મ મર્યાદા રહીને વ્યવહાર કરવો, પણ એને હેત કરીને એમાં મોહાવું નહીં, એમાં બંધાવવું નહીં, એવી રીતે આપણે સમજણ રાખવી. અને તે સગાનું કલ્યાણ ઈચ્છવું, મહારાજે કીધું, કેવી સુંદર વાત કરી મહારાજ, કે જો સ્વાર્થી ન બનવું હો, જે આ જન્મના યોગની અંદર કે પૂર્વના જન્મના યોગની અંદર જે જીવ તમારા સગા બનીને આવ્યા એનું પણ કલ્યાણ ઈચ્છવું, એનું રૂડું થાય એવું ઈચ્છવું. એટલે જો એનો તરછોડવાની વાત નથી, પણ એનું કલ્યાણ થાય એવો વ્યવહાર કરવો અને એવો એવી સાથે એમની સાથે વ્યવહાર પણ એવો રાખવો કે તમારું પણ કલ્યાણ બગડે નહીં, તમારા મોક્ષ માર્ગમાં પણ બાધા આવે નહીં અને એમના મોક્ષ માર્ગમાં પણ બાધા આવે નહીં. એટલે પેલો પ્રાસ બેસે છે, જે મેં કીધું ને કે સગા સંબંધનો સરખું જાણવું, એટલે સરખું એટલું કેવું કે એમાં મોહાવું નહીં, મોહાવું નહીં. જો તરછોડી દેવા તો એનું કલ્યાણ કઈ રીતે ઈચ્છો, જો એની સાથે અભાવ લઈને એનો ત્યાગ જ કરી દીધો તો પછી એના કલ્યાણ ઈચ્છવાની વાત ક્યાં આવે. એટલે મહારાજે અહીંયા આગળ એનો સમન્વય કર્યો. મહારાજ કે એની અંદર બંધાયા વગર, હેત પ્રીતિ થઈને મોહાઈ ન જાય, બંધન ન થઈ જાય, એ રીતે સરખું વિયોગનું કારણ થનાર છે એવું સમજીને એમાંથી અલિપ્ત રહીને માત્ર મર્યાદા મારીને વ્યવહાર કરવો અને એક દિવસ એનો ત્યાગ કરવાનો છે, નિર્ધારિત છે. એ કારણ કે આત્માના સગા નથી, એ શરીરની મર્યાદા પૂરતા જ સગા છે. અને તે સગાનું કલ્યાણ થાય, તે સગા એટલે પૂર્વના જે જે સગા જીવો, જે જે જન્મની અંદર જે સગાઓ આપણને મળ્યા હોય અને આ જન્મની અંદર પણ આપણા શરીર સંબંધી જે સંબંધે કરીને જે આપણા સગપણમાં આવ્યા હોય, તેવા સગાનું કલ્યાણ ઈચ્છવું, તો સર્વનું ઈચ્છવું, બધાનું ઈચ્છવું, પૂર્વના અને આ જન્મના પણ, બધા ભગવાન બધાનું ભલું કરે. અને એનો અર્થ ઈચ્છવું એટલે કે આપણે એની સાથે વ્યવહાર પણ એ રીતે કરવો કે આપણો કલ્યાણ તો બગડે નહીં, આપણને તો બંધન ન થાય, આપણે એનાથી અલિપ્ત રહીએ અને એનું પણ કલ્યાણ થાય, એને પણ સદમાર્ગની પ્રાપ્તિ થાય એવો ભાવ થાય. મહારાજ કે એવું સર્વનું ઈચ્છવું. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે. હવે મહારાજ આગળ સમજાવે છે કે જ્યારે આપણને મનુષ્ય દેહ મળ્યો ત્યારે પૂર્વે જે 84 લાખ યોનિમાં જીવાત્મા ભટક્યો અને એ શરીરને ધારણ કરવા માટે જે જે મા બાપ, એટલે કે જે જે એના જનેતા, એવા જે મા બાપ જે જીવને થયા, એવા એ અજ્ઞાને કરીને વિસર્યા છે. એ કયું અજ્ઞાન? તો કે આપણી સ્મૃતિનું અજ્ઞાન. આપણને પૂર્વજન્મનું જ્ઞાન અને સ્મૃતિ યાદ નથી, એ અજ્ઞાન થયા, ભૂલી ગયા. આપણે જીવ સાથેનો સંબંધ ભૂલી ગયા, એ જીવ સાથેનો વ્યવહાર ભૂલી ગયા, એ આપણે એને વિસરાઈ ગયું મગજમાંથી, આપણે એ અજ્ઞાનતાથી આપણે વિસારી નાખ્યું, કારણ કે દેહ શરીરની મર્યાદા છે, કે આપણને પૂર્વજન્મનું યાદ રહેતું નથી, જો યાદ આવે ને તો માણા ગાંડું થઈ જાય. કારણ કે 84 લાખ યોનિનું આપણે એક જન્મના કન્ફ્યુઝનો જયારે કેઓસ થાય છે તો આપણે નથી સોલ્વ કરી શકતા. હા, એક જન્મની મૂંઝવણો માણાને મૂંઝવી નાખે છે, તો 84 લાખ જન્મની યોનિની જે મૂંઝવણો હોય એ જો યાદ રહે તો મારા જીવાતમાં કેમ નભી શકે. એટલે પૂર્વનું ભગવાને પ્રકૃતિ જેવી ઘડી છે. આપણે ગયા વચનામૃત ની અંદર આપણે જોયું ને, મહારાજ એવી કળ ચડાવી છે કે એ કળ એવી ચડાવી છે, ચાવી એવી ચડાવી છે કે આ એનું રીતે કાર્ય કર્યા જ કરે. એમ મહારાજે કીધું કે આ જન્મ ભલે લગ 84 ફરે, પણ જો 84 લાખનું જો યાદ કરીને રહેશે તો એ જીવાતમાં મૂંઝાઈને જ રહેશે. એટલે મહારાજે એવું પ્રકૃતિ નિયમ કર્યો કે ભાઈ પાછલું કઈ જન્મનું યાદ રહેતું નથી. એટલે અજ્ઞાને કરીને આપણને યાદ નથી એટલે અજ્ઞાનતા છે. કોણ હતું આપણને ખબર નથી, ખબર નથી એટલે આપણને એ વિસરાઈ ગયા છે. વિસરાઈ ગયા છે એટલે એના માટે આપણને મોહ રહ્યો નથી, એની અંદર મમત્વ રહ્યું નથી. એ રીતે મહારાજ કહે છે કે આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે, જયારે આ શરીરનું ધારણ કર્યું, જો અહીંયા શબ્દ કેવું વાપર્યું મહારાજે, આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે, એટલે દેહથી પર જીવાત્માએ જયારે મનુષ્ય દેહ ધારણ કર્યો ત્યારે, આ મનુષ્ય દેહ આવ્યો ત્યારે નહીં, મનુષ્ય દેહમાં જયારે જીવાત્મા આવ્યો ત્યારે, આપણે આવ્યા ત્યારે. એટલે આપણું સ્વરૂપ કયું થયું? આત્મ સ્વરૂપ. વચનામૃત પ્રારંભનું આપણે વિચારીએ, મહારાજ કે આત્મવૃત્તિ કરીને આત્મરૂપ પોતાને સમજીને, એટલે અહીંયા મહારાજ આત્માની વાત કરે છે કે એવો જે મનુષ્ય દેહ જયારે આત્મા ધારણ કરે ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે. એટલે મનુષ્ય દેહ પ્રાપ્ત થતા પૂર્વે જે જે સંબંધે શરીરના સંબંધે કરીને મા બાપ થયા હતા, સગા સંબંધી થયા હતા, મામા માસી થયા હતા, કાકા ફુવા થયા હતા, જે પણ સંબંધ થયો હતો એ સર્વે એ અજ્ઞાને કરીને વિસર્યા છે, વિસર્યો છે, એને વિસરી દીધા છે, આપણને યાદ નથી. તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેને જ્ઞાને કરીને વિસારી દેવા. ઓલા કેવી રીતે વિસરાણા? અજ્ઞાને કરીને, કારણ કે સ્મૃતિ ભ્રષ્ટ થઈ ગયા, ભ્રષ્ટ થાય એટલે સ્મૃતિમાં નથી, આપણને યાદ નથી, એટલે આપણને એ કુદરતી વિસરાઈ ગયા છે. પણ જયારે મનુષ્ય શરીર મળ્યું છે ત્યારે આ તો જીવંત આપણું કન્ટિન્યુ છે, હજુ આ જીવન હજુ ચાલુ છે, એટલે આ જીવનની તો આપણને અસ્મૃતિ થાય એવું નથી, વિસ્મૃતિ આ જીવનની ન થાય. પણ મહારાજ કહે છે થાય કેવી રીતે, એ મહારાજ અહીંયા આપણને સમજાવે છે કે જ્ઞાને કરીને વિસારી દેવા. એ કયું જ્ઞાન? તો મહારાજ અહીંયા એટલે વાત એવી મહારાજ સમજાવવા માંગે છે કે સંસાર, શરીર, એના સંબંધ, એના વસ્તુ પદાર્થ, આ સમગ્ર જગત એ નાશવંત છે અને આ જીવ છે તે તેનાથી જુદો છે એવો ભાવ રાખે. દેહ અને દેહના સંબંધી વિષયો, એના સંબંધો, આ બધા નાશવંત છે અને આ જીવ છે એ અવિનાશી છે તેવું આત્મજ્ઞાન સમજીને, કારણ મહારાજ આગળ શબ્દ વાપર્યો પોતાને આત્મા માને, એટલે એવું આત્મજ્ઞાન સમજીને પોતાના મૂળ સ્વરૂપને ઓળખે. એ જ્ઞાને કરીને પોતાના મૂળ સ્વરૂપને ઓળખે અને આ જગત છે, જગતના સંબંધો છે, નાશવંત છે, એની પણ જ્ઞાન એ સત્યને સ્વીકારે, એ સત્યને અનુસરે, એને પોતાના એને સમજણમાં ઉતારે, એવી રીતે જે જ્ઞાન મેળવવું એવું આત્મજ્ઞાન સમજીને જગત સંબંધી વાસના અને બંધન હોય તેવો મોહ હોય તે જ્ઞાનના કરીને ટાળીને એક ભગવાનનો મહિમા સમજીને પરમેશ્વરમાં પ્રીતિ કરે, આને જ્ઞાન કીધું. મહારાજ કે જ્ઞાને કરીને વિસારવા. કેવું જ્ઞાન? શરીર, શરીરના સુખ, શરીરના સુખના પદાર્થો, આ બધું કેવું છે? નાશવંત છે, આ વિયોગ થનારું છે, આ અખંડ નથી, આ કાયમનું સુખ આપનાર બંધન કરતા છે. એવી રીતે જે એનો અભાવ રાખી, એમાં વૈરાગ રાખી, એની અપ્રીતિ કરીને જગત, જગતના સંબંધો, દેહ, દેહના સંબંધી વિષયો, એની અંદર અરુચિ, અપ્રીતિ કરીને, અને સાચું સુખ જે છે એ પરમાત્માના શરણારવિંદમાં છે, ભગવાનની મૂર્તિની અંદર છે, એવો ભગવાનનો મહિમા સમજીને વિષય સંબંધી મોહ ટાળે અને ભગવાન સંબંધી મોહ વધારે, ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ કરે, એને જ્ઞાન કીધું. એવું જ્ઞાન જીવાત્માને થાય તો સંસાર સંબંધી જે સંબંધો છે એ સંબંધના જે બંધન છે એ બંધનને વિસારી દેવાય. આ જ્ઞાને કરીને મહારાજે પહેલો ઉપાય કયો બતાવ્યો? પૂર્વજન્મના જે સંબંધ છે એ અજ્ઞાનતાને કારણે વિસર્યા છે, એમાં સ્મૃતિ હતી એટલે કુદરતી વિસરી ગયા છે, સ્મૃતિ નથી રહી. પણ આ જન્મના જે સંબંધ છે એને તો સમજણે કરીને જ વિસારી શકાય. અને વિસારી શકાય એટલે એવું નથી ભૂલી જવું, વિસારી શકાય એટલે એનો અર્થ થાય કે એની અંદર મમત્વ ન રાખવું, એમાં હેત ન રાખવું, એમાં આસક્તિ ન રાખવી, એની અંદર બંધાવવું નહીં. એવી રીતે જે શરીર સંબંધી જે સંબંધો છે, જે સગા છે, એને માટે મહારાજ અહીંયા સુંદર વાત સમજાવી કે આ મનુષ્ય શરીરના જે મા બાપ છે, અહીંયા મા બાપ એકલો જ શબ્દ વાપર્યો છે પણ દરેક સગા સંબંધી, દરેક વિષય સંબંધી માટે પણ આ શબ્દનો સિદ્ધાંત બેસે છે. એટલે અહીંયા મહારાજે વ્યાપક રીતે આપણે એને સમજવો પડે કે જેમ મનુષ્ય શરીર અને શરીરનું સંબંધી જે પણ સગપણ હોય, જે પણ વિષય સુખ હોય એ તમામ જ્ઞાને કરીને વિસારી દેવું, એટલે દેહ અભિમાન રાખીને કોઈ વાત વિચારવી નહીં, આત્મબુદ્ધિ કરીને જ પોતાના સુખની કામના કરવી. નહીં તો દેહ સુખની અંદર જ રચ્યા પૈસા રહીશું, દેહ સુખની પાછળ જ લોલુપ્ત રહીશું, દેહ સુખની પાછળ જ ગાંડા રહીશું. જો દેહને આપણે નાશવંત નહીં સમજીએ, આ વાત આજે સમજો તોય ભલે, અને મહારાજ કે હજાર જન્મે સમજો તોય ભલે, પણ આ સત્ય જ્ઞાન છે, આ સનાતન જ્ઞાન છે, આ શાશ્વત જ્ઞાન છે, અને એને જે અનુસરશું ત્યારે જ આપણને પરમ સુખની પરમધામની પ્રાપ્તિ થશે. એટલે મહારાજ કહે છે જ્ઞાને કરીને એ સંબંધને વિસારી દેવા, અથવા તેને આપણે એમાં મોહાવ નહીં, એનો ત્યાગ કરવો. અને જો ભેખધારી હોય તો એને તો ત્યાગ પણ કરવો, કારણ કે એને અહીંયા આગળ જે વચનામૃતની શરૂઆતમાં જે દ્રષ્ટાંતની શરૂઆત થઈ છે એ અણસમજો ભેખધારી, એટલે ત્યાગાશ્રમ જેને સ્વીકાર્યો હોય. એટલે મેં પહેલી છણાવટ કરી હતી કે ત્યાગાશ્રમને ત્યાગાશ્રમના નિયમ પ્રમાણે એનો ત્યાગ કરવો, અને ગૃહસ્થ આશ્રમીએ ગૃહસ્થ આશ્રમના નિયમ પ્રમાણે પણ મોહ તો ન જ રાખવો. આ સિદ્ધાંત છે, જગત દેહ દેહના સંબંધો એના વિષયો એની અંદર આસક્ત ન થવું એ સિદ્ધાંતની વાત છે, અને એ સિદ્ધાંત બંનેને લાગુ પડે. પણ ત્યાગીએ તો સર્વ રીતે એનો ત્યાગ કરી દેવો એવો ત્યાગાશ્રમનો ધર્મ છે, અને ગૃહસ્થએ મર્યાદામાં રહીને એનો ઉપભોગ કરવો એ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. એટલે એ રીતે એને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી, તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ થાય નહીં. મહારાજ કે અમારી પાસે સેવામાં, અહીંયા વાલા ભક્તો એક સ્પષ્ટીકરણ પહેલા કરું, કારણ કે શબ્દોની અંદર ઘણી વખત કેવું થાય છે કે વચનામૃતના શબ્દોને વાક્યોને ટુકડામાં પીસીને અને અર્થનું અનર્થ કરવામાં આવે છે. હમણાં અમે એક જગ્યાએ કોઈ જગ્યાએ સાંભળ્યું કે મહારાજને પોતાના સગામાં હેત જ નથી, મહારાજને સગપણમાં હેત નથી, એટલે એ વસ્તુની અંદર અને વચનામૃતની ટાંક લે એટલે લોકોને એમ થાય કે ભાઈ ભગવાનને પોતાના કુટુંબમાં હેત જ નથી, એટલે ધર્મકુળમાં હેત જ નથી, એવો એનો અર્થ કરે છે. એટલે ખોટો અન્યાર્થ ન થાય એટલા માટે સાવધાની માટે આ સ્પષ્ટીકરણ વાલા ભક્તો કરું છું કે ભગવાને અહીંયા જે પણ દ્રષ્ટાંત આપ્યું છે એટલે એને સંદર્ભ વાક્ય સાથે સમજવું પડે. વચનામૃતનો પ્રશ્ન શું હતો, મહારાજ શું સમજાવવા માંગે છે, શેના અનુસંધાનમાં આ વાક્ય કીધું છે, મહારાજે પ્રથમ શરૂઆત શું કરી કે અજ્ઞાની હોય ને ભેખ લીધો હોય, મહારાજ કે અણસમજવું હોય અને ભેખ લીધો હોય એને પોતાના દેહના સંબંધી માટે એને વાસના રહી જાય છે, એની અંદર મમત્વ રહી જાય છે, એ મમત્વની નિવૃત્તિ કેમ થાય એને ઉદબોધન આપવા માટે મહારાજે પોતાનું દ્રષ્ટાંત દીધું. મહારાજ કે અમને ખાંપો વાગ્યો તો અમને પણ એ ચિહ્ન જોઈએ છે ત્યારે અમને જન્મસ્થાન યાદ આવે છે, તો શું તમે માયા ભગવાનને માયાથી બંધિત કહેશો? એવું તો ન કહેવાય, ભગવાન માયાથી બંધન મહારાજને ક્યારે, સ્વતંત્ર છે, માયા ત્યાં ધણી છે, એ માયાને ચપટીની અંદર નાશ પણ કરી શકે એવું સામર્થ્યવાન છે, તો માયા ભગવાનને બંધન કરે એવું તો ન જ કહી શકાય. પણ છતાંય મહારાજે દ્રષ્ટાંત દીધું, તો એ દ્રષ્ટાંતના રૂપમાં જ મહારાજે દીધું છે, એ બીજાની વાતને અથવા તો સિદ્ધાંતની વાતને રજૂ કરવા માટે મહારાજે વાત કરી છે. એટલે અહીંયા આગળ સંદર્ભ વાક્યની અંદર જોઈએ તો એના અનુસંધાને પછી મહારાજે આત્માનું સ્વરૂપ બતાવ્યું. મહારાજ કે અજીવ છે, કારણ કે મૂળ તત્વ જીવ છે, જે સંબંધો છે શરીરના માધ્યમથી છે, અને એ અનુસંધાને જે શરીરના માધ્યમથી સંબંધ છે એ અનુસંધાને મહારાજ અહીંયા શબ્દ બોલ્યા કે અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી. એનો અર્થ મહારાજ જો ઉપરનો પ્રાસના અનુસંધાનમાં જોઈએ તો મહારાજ અહીંયા આગળ એમ કહે છે કે માત્ર શરીરના સંબંધના યોગે કરીને અમને હેત થતું નથી. વાત કારણ કે મહારાજે પહેલા આત્માનું સ્વરૂપ બતાવ્યું છે, મહારાજે જન્મસ્થાનનું સ્વરૂપ બતાવ્યું છે કે જીવનું ક્યાં જન્મસ્થાન છે, મહારાજે આત્માનું સ્વરૂપ બતાવ્યું છે કે આત્માનું કઈ જાતિ છે, આત્માનું કોણ સગું છે. એટલે એના અનુસંધાનમાં મહારાજે કીધું છે માત્ર દેહના સંબંધે કરીને કોઈ એમ કહેતું હોય કે મોહ થતો હોય તો અમને એવો મોહ થતો નથી. અને આ વાક્ય બીજા વાક્યની સાથે પણ આપણે મેળવવું પડે. મહારાજે બીજું વાક્ય શું લખ્યું, મહારાજે લખ્યું કે અમારી સેવા કરતો હોય, અમારી એટલે સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની, અમારી મહારાજે શબ્દ વાપર્યો, આ વચનામૃત જે બોલનાર છે એવા ભગવાન સ્વામિનારાયણે. અને સ્વામિનારાયણ ભગવાનની સેવામાં કોણ હતા, ભગવાન સ્વામિનારાયણની સેવામાં નંદસંતો હતા, પાર્ષદો હતા, ભગવાનના મુક્તો હતા, બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી એ બધા હતા. મહારાજ કે અમારી સેવા કરતા હોય એટલે ભગવાને એમના માટે પણ કીધું અહીંયા આગળ, જેમ ધર્મકુળ માટે જો સંબંધ સગા સંબંધી શબ્દ લેવામાં આવે કે મહારાજે કીધું અમારે તો સગા સંબંધી સાથે હેત નથી, તો મહારાજ બીજા જ વાક્યમાં કહે છે કે અમારી સેવા કરતા હોય અને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ ન થાય. એનો અર્થ કે ભગવાનના સન્મુખ જે પણ નંદસંતો હતા મુક્તો હતા એની સાથે ભગવાનને હેત નહોતું. વાલા ભક્તો આ છે ને મિથ્યા અર્થ છે, આ ખોટો વિકૃત અર્થ છે, આવો અર્થ કરી શકાય
અહીંયા મહારાજ ભક્તિનું મહત્વ સમજાવે છે. જો સુંદર વચનામૃતની વાક્ય રચના પણ બહુ સુંદર મહારાજે કરી છે, ક્રમ પણ મહારાજે બહુ સુંદર સમજાવ્યો છે. મહારાજે પહેલા ત્યાગની ભાવના સમજાવી, ત્યાગી હોય તો કેવો હોવો જોઈએ ત્યાગ, જો ત્યાગાશ્રમમાં હોય તો એને સમજણ સાથે હોવો જોઈએ, અણસમજનો ત્યાગ ટકે નહીં. જેને અને સમજણ કેવી હોવી જોઈએ, તો એને દેહના અને દેહના સંબંધી જે પણ સુખ છે, દેહના સંબંધી જે પણ સગા છે, જેના સંબંધી જે સ્થાનો છે, જે એવા સ્થાનોની અંદર એનું મમત્વ ન હોવું જોઈએ. એ અનુસંધાનની અંદર મહારાજે પછી આત્માનું સ્વરૂપ બતાવ્યું કે આત્માનું સ્વરૂપ કેવું છે, તો શરીર એ આત્માનું સ્વરૂપ નથી, એટલે એનું કોઈ જન્મ નથી. શરીરનું જન્મસ્થાન હોઈ શકે, શરીરના સગા સંબંધી હોઈ શકે, અને એ શરીરનો જાતિ હોઈ શકે, પણ આત્માને એની અંદર બંધાઈ શકાય નહીં. અને એ ત્યાગાશ્રમ માટેની જ વાત મહારાજ આગળ વધારે છે. મેં એમાંથી જે ગૃહસ્થાશ્રમ માટે જે સિદ્ધાંત બતાવ્યો એ મર્યાદા સાથેનો બતાવ્યો. એમાંથી સિદ્ધાંત ગ્રહણ કરીને ધર્મ મર્યાદામાં રહીને ગ્રહસ્થ ભોગવે તો એને પણ આ ઉપયોગી થઈ શકે છે, એટલા માટે એની વ્યાખ્યા સમજાવી. પણ અહીંયા જે મહારાજે દ્રષ્ટાંત દીધું એ જીવ માટે દીધું છે, આત્મા માટે દીધું છે. અને એટલે મહારાજ એમ કે છે કે માત્ર સગા સંબંધી હોવાને નાતે અમને હેત થતું નથી, અને માત્ર કોઈ અમારી સેવા કરે, સેવા એટલે કામ, અમારું કોઈ કામ કરી દે, એટલે પણ અમને હેત થતું નથી. તો ભગવાનને હેત કેમ થાય? કારણ કે અહીંયા મહારાજે લખ્યું, અને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય. અહીંયા મહારાજ ભક્તિનો મહિમા સમજાવે છે કે અમારી જોડે રહેતો હોય, કદાચ અમારા કુટુંબના સગા પણ થઈને આવ્યો હોય, પણ જો એના હૃદયમાં ભગવાનનું હૃદયમાં એટલે એની સમજણની અંદર, અંતરની અંદર ભગવાનનું મહાત્મ્ય ન હોય, અને મહાત્મ્ય જ્ઞાને કરીને ભગવાનની ભક્તિ ન કરતો હોય, પરમેશ્વરની ભક્તિ ન હોય, એટલે ભગવાન સાથે જોડાણ નથી. માત્ર શરીરનું સંબંધ છે, અથવા તો માત્ર વ્યવહારનો સંબંધ છે, મારું કામ કરે છે એ વ્યવહારનો સંબંધ થયો, સેવા કરે છે એ વ્યવહારનો સંબંધ થયો, શરીર સંબંધિત સંબંધ થયો. મહારાજ કહે છે કે એ શરીર સંબંધી જોડાણો છે, શરીર સંબંધી એ મારી સાથે છે, મારી સેવામાં છે, પણ એના અંતરની અંદર ભગવાનનો મહિમા નથી, કે ભગવાનની એ ભક્તિ કર. મહિમા હોય તો જીવાત્મા સહેજે સહેજે ભક્તિ પણ કરે, પણ એ મહિમા નથી હૃદયમાં. એટલા માટે શબ્દ વાપર્યો, હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય, એટલે એવો ભાવ પણ હૃદયમાં નથી, એવી સમજણ પણ નથી. અને એવી સમજણ નથી માટે તેના ઉપર અમે હેત કરીએ તો પણ ન થાય. મહારાજ કે અમે જો પરાણે કરવા પ્રયત્ન કરીએ ને તો પણ અમને હેત થતું નથી. એનો અર્થ મહારાજની હેત ક્યાં થાય છે? વચનામૃતનો સાર જો જોઈએ તો આનો ભાવ એવો નીકળે કે મહારાજે અહીંયા ભક્તિનું મહત્વ બતાવ્યું છે કે અમારી કોઈ સેવા કરતું હોય, માત્ર અમારું કામ કરતું હોય, બરાબર, અમારી જોડે આંટા મારતું હોય, એથી કરીને અમને એના પ્રત્યે હેત થતું નથી. અથવા શરીરના માધ્યમથી અમારા ખાલી સંબંધમાં આવ્યો હોય, અમારા સગા બન્યા હોય, કુટુંબની અંદર જન્મ લીધો હોય, પણ એના હૃદયમાં જો ભગવાનને વસ્તુ સ્થાન ન હોય, ભગવાનની એના વૃત્તિ ન હોય, ભગવાનની ભક્તિ ન કરતો હોય, ભગવાનની આજ્ઞાનું પાલન ન કરતો હોય, તો એની સાથે અમને હેત થતું નથી. એટલે અહીંયા મહારાજ બતાવે છે શરીર સંબંધી જે સંબંધ છે એની ગૌણતા બતાવે છે, વ્યવહાર સંબંધી જે સંબંધ છે એની ગૌણતા બતાવે છે, અને આત્મદ્રષ્ટિ કરીને ભગવત સંબંધી જે સંબંધ છે અહીંયા મહારાજ એની વિશેષતા બતાવે છે, એની મહત્તા સમજાવે છે કે આવી જેની સમજણ હોય એની સાથે અમને હેત થાય, પણ બાકી અમને હેત થતું નથી. એટલે આનો અર્થ એનો માનજો, નહીતર અમદાવાદનું ત્રીજું વચનામૃત ખોટું ઠરશે. મહારાજ કે જેવું ધર્મકુળને અમને રાજી કરતા આવે છે, જેવું અયોધ્યાવાસીને અમને રાજી કરતા આવડે છે, એવું તો આ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને પણ આવડતું નથી. એટલે એ વચનામૃતનું ખંડન ન થાય ને, એટલે આનો અન્યાર્થ ન કરાય. આને જે સંદર્ભની અંદર વચનામૃત કહેવાનું છે એ જ સંબંધની અંદર, કારણ કે આ વાત મારે સ્પષ્ટીકરણ કરવું પડ્યું કે ઘણા હમણાં પ્રવચનમાં કહે છે કે મહારાજે વચનામૃતમાં કીધું કે અમને દેહના સગા સાથે હેત નથી, એટલે મહારાજને ધર્મકુળ સાથે હેત નથી. એની સમજણ એને મુબારક, પણ બાકી અમને તો ભગવાને ખોળામાં રાખ્યા છે અને કાયમ અમે એમના ખોળામાં રમવા માંગીએ છીએ અને અહીંયા જ રહેવા માંગીએ છીએ. અમારા સંસાર સંબંધી સુખ અમને પણ ગમતું નથી, અને અમે એવું સિદ્ધાંત પહેલેથી રાખ્યો પણ નથી. ભગવાનના છીએ અને ભગવાનના રહેવું છે, એમાં જ માલ છે. એટલે બાલા ભક્તો, પુનઃ આપણે વચનામૃત ઉપર આવીએ. આ સ્પષ્ટીકરણ થોડી સમજણ માટે કર્યું કે જેથી કોઈ વિકૃત એનો અન્યાર્થ ન કરે. નહીતર તો મેં કીધું, જો પહેલા શબ્દો માટે અન્યાર્થ થાય તો મહારાજનો સેવા કરનાર માટે પણ એ જ અર્થ થાય કે મહારાજના સેવામાં રહેલા બધા અક્ષરધામના મુક્તો નહોતા, તો એને માટે ભગવાનને હેત નહોતું, તો એનો અર્થ એવો જ થાય. પણ અહીંયા એવો અર્થ કરી શકાય નહીં. અહીંયા સ્પષ્ટ મહારાજનો ઉદ્દેશ મહારાજે સ્પષ્ટ કર્યો છે કે સેવા કરતો હોય કે સંબંધી હોય, પણ જો એના હૃદયમાં ભગવાનનો મહિમા ન હોય, ભગવાનની ભક્તિ ન કરતો હોય, તો એના માટે મહારાજ કહે છે અમને એના માટે હેત નથી. એટલે અહીંયા મહારાજે ભગવાનના મહિમાનો મહત્વ અને ભગવાનની ભક્તિ એનો મહિમા અહીંયા મહારાજ સમજાવે છે. એટલે આપણે વચનામૃતને આગળ વાંચીએ. અને જો એ જ અનુસંધાનમાં આજે મેં સમજણ આપી ને એ અનુસંધાનની અંદર મહારાજે એક દ્રષ્ટાંત વધારે આપ્યું. મહારાજ કે જો નારદ જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય, તો તે અમને ન ગમે. એટલે એનો અર્થ નારદજી ન ગમે. નારદ સંકાદિક જેવા મહારાજે કેટલા વચનામૃતની અંદર બિરદાવ્યા એવા છે. મહારાજે તો કીધું કે એમની સમજણે સાચી છે, એમની ભક્તિ એ સાચી છે. અને નારદજીનું આપણે જીવન શાસ્ત્રોની અંદર કથામાં સાંભળીએ તો અહર્નિશ ભગવાનનું નામ રટન કરે છે, ભગવાનનું ભજન કરે છે, તો અહીંયા નારદજી જેવો શબ્દ કેમ વાપર્યો? એટલે મેં કીધું કે એમ પૂર્વાપરનો સંબંધની અંદર સંપ્રદાયના સિદ્ધાંતને સમજવો પડે. જે વચનામૃતની અંદર મહારાજે ધર્મકુળ માટે શબ્દ વાપર્યો, દેહના સગા માટે શબ્દ વાપર્યો, જે વચનામૃતની અંદર મહારાજે સેવા કરનાર એટલે કે ભગવાનના સાનિધ્યમાં રહેલા સંતો અને પાર્ષદો માટે મહારાજે શબ્દ વાપર્યો, એની અંદર મહારાજ એ સમજણને પરિપક્વ અને સ્પષ્ટ કરવા માટે ત્રીજું દ્રષ્ટાંત મહારાજે અહીંયા આપ્યું કે જો નારદ જેવો ગુણવાન હોય, નારદ જેવો એટલે નારદ નહીં પણ નારદ જેવા જેનામાં ગુણ રહેલા છે. જેવા ગુણ નારદજીમાં કેવા ગુણ છે? કે જ્ઞાની છે, સમજણવાળા છે. એટલે મહારાજે કીધું નારદ જેવા જ્ઞાની હોય, વેદાંતાચાર્ય હોય, શાસ્ત્રી હોય, પુરાણી હોય, મોટા કથાકાર હોય, મહારાજ કહે છે કે નારદ જેવા ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય, ભગવાનનું સમર્પણ ન હોય, દાસત્વપણું ન હોય, ભગવાનની અખંડ ભગવાનની સ્વરૂપની અંદર વૃત્તિ ન હોય, ભગવાનનું ભજન ન કરતા હોય, અને ભગવાનની આજ્ઞામાં ન રહેતા હોય, પણ કે ભક્તિનું સ્વરૂપ સમર્પણ પણ છે અને સમર્પણ ત્યારે થાય ભગવાનની આજ્ઞા અને મર્યાદામાં રહેતા હોય. એટલે મહારાજ કહે છે કે નારદ જેવા ગુણ છે, જ્ઞાન છે, પણ એ જ્ઞાન આચરણમાં નથી, ભગવાનની ભક્તિ ન હોય તો એ અમને ગમે નહીં. એટલે આ અનુસંધાને જો જોઈએ તો પૂર્વના જે મેં દ્રષ્ટાંત દીધા એ સ્પષ્ટ થાય છે કે ભગવાને અહીંયા ભક્તિનો મહિમા અને ભગવાનનું મહાત્મ જ્ઞાન એને સમજવાનું. એટલે નારદ જેવા ગુણ હોય, ગુણને સ્વીકાર્યા. નારદજીને કેવા ગુણ હતા? ભગવાનનો અપરંપાર મહિમા હતો, ભગવાનની અનુવૃત્તિમાં રહેતા. એવો જે નારદજીની સમજણ હતી, એવી સમજણ હોય, એટલે એ સમજણને પણ મહારાજે પરિપક્વતા આપી. એટલે મેં આગળ પણ કીધું કે હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય, હૃદયમાં એટલે અંતરની અંદર એવો અંતરનો ભાવ, એટલે નારદજી જેવા ગુણ હોય, નારદજી જેવી અંતરની વૃત્તિ એમની ભગવાનમાં પ્રેરેલી હોય, પણ છતાંય ભક્તિ ન કરતો હોય. એટલે અહીંયા આગળ મહારાજે બંનેનો સમન્વય કર્યો, સમજણ અને ભક્તિ. અને આપણા શાસ્ત્રોની અંદર શિક્ષાપત્રીમાં લખ્યું મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ. વચનામૃતની અંદર મહારાજ લખ્યું ભગવાનની ભક્તિ ઉત્તમ છે, ચારે પુરુષાર્થની સિદ્ધિ આપનાર છે, પણ કેવી હોય? મહારાજ કે ભગવાનના મહાત્મ જ્ઞાને સહિત, કે મહાત્મ જ્ઞાન એટલે નારદજી જેવા ગુણ હોય અને ભગવાનની ભક્તિ પણ કરવો જોઈએ તો ભગવાનને ગમે, નહીતર ભગવાનને ગમે નહીં. એટલે અહીંયા મહારાજે આ પ્રથમ ભાગની અંદર આપણને મહારાજે જે સમજાવ્યું એ પોતાના અંતરનો જે ભાવ હતો અને શાસ્ત્રનો જે મત હતો એ મતને ભગવાને સમજાવ્યું કે દેહનો સંબંધ કેવો હોય, આત્માનું સ્વરૂપ કેવું હોય અને દેહના સભા સગા સંબંધો કેવી રીતે તૂટે, તો સમજણ કેવી હોય? તો સમજણમાં આત્મ સ્વરૂપ પોતાના જયારે જાણે, દેહના સંબંધને નાશવંત જાણે, પૂર્વે પણ વિયોગ થયો છે, આ જન્મમાં પણ વિયોગ થયો છે એવી સમજણ રાખી અને એનાથી અનાસક્તિ રાખે, અને જો ત્યાગાશ્રમ હોય તો એનો સર્વ રીતે ત્યાગ કરે, ગૃહસ્થ આશ્રમ હોય તો એ મર્યાદા રાખે, પણ એ રીતે એની અંદર વૈરાગ્ય અથવા તો એની અંદર બંધાય નહીં એવી સમજણ રાખે, ત્યારે મહારાજ કહે છે કે એ એનું આત્મ સ્વરૂપ થયું. અને એવી આત્મ સ્વરૂપ રાખીને પણ ભગવાનની મહાત્મ જ્ઞાને સહિત કરીને ભક્તિ કરે, માત્ર જોડે ફરવાથી, માત્ર નજીક રહેવાથી, સેવામાં રહેવાથી, માત્ર શરીરના સંબંધી થવાથી ભગવાન રાજી થતા નથી, કે નારદ જેવા જ્ઞાની થવાથી પણ ભગવાન રાજી થતા નથી. ભગવાને કીધું કે એમની ભક્તિ પણ કરવી પડે તો મહારાજ કે અમને ગમે. એ રીતે મહારાજ અહીંયા વચનામૃતની અંદર આપણને આગળ સમજાવે છે, ભક્તિનો મહિમા સમજાવતા વાત સમજાવે છે. અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય કે જે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર બિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત એ ભગવાનની સમીપ બિરાજે છે. મહારાજ કે આપણે જે દ્રષ્ટિગોચર જે છે આપણા અંતરની અંદર પણ એને કંડારવાનું છે, અને હૃદયની અંદર એ ક્યારે વાસ કરે કે જે ભગવાનનું સ્વરૂપ આપણને દ્રષ્ટિગોચર થયું છે. એટલે આપણી સન્મુખ જે પૃથ્વી ઉપર મહારાજ જયારે મનુષ્ય ચરિત્ર આદિ કરતા હોય એ ચરિત્રોના દર્શને કરીને અથવા તો એ ચરિત્રોના શાસ્ત્રો દ્વારા કરેલા વર્ણનને સમજીને, એમાં પ્રતીતિ કરીને, એમાં વિશ્વાસ કરીને, એમાં આપણે દ્રઢપણું કરીએ છીએ કે ભગવાન આવા જ હતા, ભગવાન આ જ રીતે મહારાજના સ્વરૂપ હતું, આ જ રીતે ભગવાન કથા કરતા, આ જ રીતે મહારાજની વાણી હતી, આ જ રીતે ભગવાને લીલા કરી હતી વગેરે, જે પ્રત્યક્ષ એ શાસ્ત્રોએ કરીને પણ પ્રત્યક્ષ છે અથવા આપણી નજરે નિહાળેલું પણ પ્રત્યક્ષ છે, એવા જેવા પ્રગટ પરમાત્માનું જે સ્વરૂપ એ પૃથ્વીને વિશે બિરાજે છે, એટલે કે હાલતું ચાલતું બોલતું સક્રિય જે મહારાજનું જે સ્વરૂપ દિવ્યતા એમની પૃથ્વીને વિશે પણ રહેલી છે અને અક્ષરધામને વિશે સ્વરૂપની અંદર પણ દિવ્યતા રહેલી છે. પણ અક્ષરધામનું સ્વરૂપની અંદર સ્થિતિ ક્યારે સ્થિર થાય? तो महाराज कहे कि जेवु प्रत्यक्ष स्वरूप तमे पृथ्वी ने विषय दर्शन कर्यु होय अथवा कथाना श्रवणे करीने महाराज नु ए मूर्ति स्वरूप आपणा मन नी अंदर आपणे दृढ कर्यु होय के भगवान नी आवी चरित्र हतुं आवुं ऐश्वर्य हतुं आवुं लीला हती एवी रीते एटले जेना हृदय नी अंदर ए भाव दृढ कर्यो होय एटले महाराज अहींया शब्द वापर्यो जेवा प्रगट भगवान एटले साकार स्वरूपे जे पृथ्वी ने विषय बिराजे छे अने जेवा ते भगवान ना भक्त भगवान नी समीप बिराजे छे ए भगवान ना भक्त जे महाराज नी सन्मुख जे बिराजे छे एमनु पण भगवान के छे केवु चिंतन छे तो ए पण साकार छे अने साकार थया थका ए भले स्थूल भाव ने पामेला छे पण छताय ए मन थी भगवान ने समर्पित छे आत्मबुद्धि थी भगवान ने समर्पित छे एटले अहीं आगळ भगवान ना भक्त एवो शब्द महाराजे वापर्यो जेवा भगवान ना भक्त ए भगवान नी समीप छे तो भगवान नी समीप भक्तो शुं करे तो भगवान नी समीप भक्तो ए भक्ति परायण पोतानुं जीवन व्यतीत करे भगवान ने समर्पित थईने भगवान नी पोतानुं जीवन व्यतीत करे अने भगवान नी सेवा परायण पोतानुं जीवन व्यतीत करे तो भगवान नी समीप रीधेलू सार्थक छे। कारण के ऊपर महाराज एक वात बहु सुंदर समझावी महाराज के अमारी पासे रहेतो होय अमारी सेवा करतो होय पण अमारी भक्ति न करतो होय तो महाराज के अमने भाव आवतो नथी ए भगवानो भक्त कहेवाय नहीं। एटले ए वातनी साथे समन्वय करीने जो आ शब्द समझिए तो महाराज अहीं आगळ एवो शब्द वापर्यो महाराज के जेवा प्रगट भगवान पृथ्वी ने विषय बिराजे छे अने जेवा ते भगवान ना भक्त भगवान नी समीपे बिराजे छे एटले साकार स्वरूपे अने सेवा परायण भक्ति परायण आज्ञा परायण समर्पित थईने जेवी रीते भगवान ना भक्त भगवान नी नजीक बिराजे छे आ शब्द नो नीचे पण अनुसंधान आवशे एटले हुं तमने त्यारे फरी ध्यान दोरीश के आ समर्पण नी भावना नी जे मैं वात करी नेतर आपणने तो अहींया समीप शब्द एक ज मां लखेलो छे एटले मनमां एम थाय के महाराजे तो समीपे एटलो ज शब्द लख्यो छे पण पूर्वा परना संबंधने जो वचनामृत समझाय तो पूर्वे महाराजे कीधुं सेवामां रहेतो होय अने भक्ति न करतो होय अने अहीं आगळ महाराज एवुं लखे छे के समीप रहेतो होय तो समीप रहेतानी साथे एनो गुण पण होवो जोईए भक्ति परायणता सेवा परायणता आश्रयपणानी तो जे भगवानो भक्त ए यथार्थ गणाय। नीचे शब्द आवशे त्यारे हुं फरी ध्यान दोरीश पण अहींया महाराजे लख्युं के जेवो ते भगवानो भक्त भगवानी समीपे बिराजे छे तेवा ने तेवाज ज्यारे आत्यंतिक प्रलय थाय थाय छे त्यारे पण रहे छे। महाराजे पण सुंदर अहीं आगळ વચન આપણા ખગોળ ભૂગોળના વચનામૃત ની અંદર પ્રલય ની વાત મહારાજે સમજાવી છે। મહારાજ કે ચાર પ્રકારના પ્રલય થાય નિત્ય પ્રલય નિમિત્ત પ્રલય પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય। એમાં પ્રાકૃત પ્રલય થી જયારે આત્યંતિક પ્રલય થાય ત્યારે શું થાય પ્રાકૃત પ્રાકૃત પ્રકૃતિથી જે ઉપજ્યું પ્રકૃતિ પુરુષથી ઉપજ્યું એવા અનંત કોટી જે બ્રહ્માંડ છે તેનો નાશ થાય અને તે પ્રકૃતિ પુરુષની અંદર લીન થાય અને પ્રકૃતિ પુરુષ એ અક્ષર બ્રહ્મની અંદર લીન થાય અને એ રીતે જયારે આત્યંતિક પ્રલય થાય ત્યારે મહારાજ કે છે આત્યંતિક પ્રલય થાય છતાં પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પણ રહે છે એટલે સ્વામી પણ રહે છે અને બ્રહ્મ જે થયેલા અક્ષર બ્રહ્મ જે થયેલા એવા મુક્ત એમ ભલે મુક્ત સ્થિતિને પામ્યા છે સ્થૂળ સૂક્ષ્મને કારણ દેહથી પર છે પણ બ્રહ્મમય દેહને પામ્યા છે એટલે બ્રહ્મમય દેહ કરીને પણ સાકાર છે। આત્માનું સ્વરૂપ કેવું બતાવ્યું કે ત્યાં પણ જેમ અહીંયા આગળ સેવા પરાયણ છે અને ત્યાં પણ શું કરે છે અક્ષરધામની અંદર સેવા મુક્તિશ્ય ગમ્યતામ। મહારાજ કે ભગવાનના ભક્તો જે રીતે ભગવાનની સમીપ અહીંયા છે અહીંયા સમીપ કેવી રીતે છે તો ભગવાનની ભક્તિ પરાયણ છે ભગવાનની આજ્ઞા પરાયણ છે ભગવાનને સમર્પિત છે ભગવાનની સેવા પરાયણ છે એવી રીતે જેમ અહીંયા સેવા પરાયણ ભક્તિ પરાયણ છે એવી જ રીતે બ્રહ્મ સ્થિતિને પામ્યા પછી પણ સાકાર પણ છે પણ બ્રહ્મમય દેહ છે અને સેવા પરાયણ પણ છે એ પણ જેવી રીતે પૃથ્વીને વિશે ભગવાનની સેવાની અંદર જેમ મુક્તો રહેલા છે એ જ રીતે ભગવાનના ધામની અંદર પણ એટલે કહેતા કે સ્થૂળાદિ ભાવની સ્થિતિ બદલાયા પછી પણ એ ભગવાનનો જે સાકારપણાની ભાવના અને ભગવાન પૃથ્વીને વિશે હવે ત્યારે પણ દિવ્ય છે અને અક્ષરધામની અંદર તો સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ છે જ એટલે એ મૂર્તિમાં ભરપાવતાની દિવ્યતા છે પણ સાકાર સ્વરૂપ છે નિરાકાર નથી મહારાજનું ઐશ્વર્યયુક્ત સ્વરૂપ છે પ્રતાપે યુક્ત સ્વરૂપ છે તેજોમય સ્વરૂપ છે એવી રીતે મહારાજે ખૂબ સુંદર વચનામૃતની અંદર વ્યાખ્યાઓ કરી છે। તો એવું સાકાર સ્વરૂપ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું એ પૃથ્વીને વિશે પણ પ્રતાપી છે અને અક્ષરધામને વિશે પણ એ સાકાર અને પ્રતાપી છે અને ભગવાનના જે ભક્ત છે એ સ્થૂળ ભાવે જયારે મનુષ્ય આદિ શરીરની અંદર સેવા પરાયણ ભક્તિ પરાયણ જેમ મુક્ત બન્યા છે અથવા તો સેવાની અંદર છે એ જ રીતે મુક્ત સ્થિતિને પામ્યા પછી પણ આત્યંતિક પ્રલયમાં જયારે બ્રહ્મમાં વિલીન થઈ જાય બ્રહ્મ થઈ જાય ત્યારે બ્રહ્મના સ્વરૂપની અંદર રહીને પણ એ પરમાત્માના દાસ થઈને ત્યાં સેવા પરાયણ ને ભક્તિ પરાયણ એ રહે છે એટલે એવી રીતે સાકારપણે ત્યાં મહારાજ કહે છે બંને ત્યાં છે અને આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે। મહારાજ અહીંયા બહુ સુંદર ભાવ કરે છે મહારાજ કહે કે ભગવાન અને ભગવાનના ભક્ત એ સાકાર રૂપે એ આ જેમ ઉપર મેં વાત સમજાવી એ રીતે ભગવાન તો દિવ્ય છે, પૃથ્વીને વિશે પણ દિવ્ય છે, દિવ્ય આકૃતિ છે, એ મનુષ્ય ભાવ આપણને દેખાડે છે પણ છતાં એ દિવ્ય છે, ભગવાનની અંદર એ દિવ્યતા રહેલી છે, એમના શરીર આદિ પણ એ દિવ્ય જ રહેલા છે કારણ કે ભગવાન એ ત્રિગુણથી પર છે અને એટલે એમને એ ભાવ બંધનનો નડતો નથી, માયાનો ભાવ એમને નડતો નથી, એટલે માયિક શરીર નથી, એ ભગવાનનું દિવ્ય શરીર છે અને અક્ષરધામને વિશે તો સદા સાકાર, ત્યાં તો માયાનું અવકાશ જ નથી એટલે ત્યાં પણ સાકાર પરમાત્માની દિવ્ય મૂર્તિ છે અને એ જ રીતે મહારાજના ભક્તો પણ એ સ્થૂળ ભાવે હોય ત્યારે પણ સાકાર રૂપે સેવાપરાયણ રહે છે અને અક્ષરધામને વિશે પણ સાકાર રૂપે સેવાપરાયણ રહે છે અને એ રીતે મહારાજ કે સદા સાકાર છે એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતિના ગ્રંથ સાંભળે. વાલા ભક્તો, વેદ પુરાણ ઉપનિષદ એ ગ્રંથો એ આપણા શાસ્ત્રો એ આપણી ભારતીય સનાતન ધર્મના પાયા છે પણ એની સમજણ એની જે સમજવાની રીત છે એને જ્યાં સુધી જીવાત્મા યથાર્થ ન સમજે ત્યારે એ શાસ્ત્રોના અનર્થ કરે છે. વેદને અનુસરવું એ દોષ નથી પણ વેદાંતિને કુસંગમાં મહારાજે લખ્યું, મહારાજે ગરડા પ્રથમના 48મા વચનામૃતના 4 પ્રકારના કુસંગ બતાવ્યા. મહારાજ કે કુડાપંથી, શક્તિપંથી, વેદાંતિ અને નાસ્તિક આ 4 પ્રકારના કુસંગ મહારાજે બતાવ્યા. કુડાપંથી હોય એ વર્તમાન ચુકાવી દે, શક્તિપંથી હોય એ ધર્મ ભ્રષ્ટ કરાવી દે, વેદાંતિ હોય એ ભગવાનના અને ભગવાનના અવતારોનું, ભગવાનના શાસ્ત્રોનું અને ભગવાનના ધામ વગેરેનું એ તત્વોનું જે 24 તત્વો બતાવ્યા છે એનું ખંડન કરે અને પોતે, કારણ કે વેદાંતિ છે એ વેદાંતિ એનો સિદ્ધાંત છે, એ પોતે અહમ બ્રહ્માસ્મિના સિદ્ધાંત ઉપર, જે આપણા વેદ સૂત્રો છે એના બ્રહ્મસૂત્રના આધાર ઉપર એની માન્યતાનું અર્થઘટન એવું કરતા હોય ઘણા કે અમે બ્રહ્મ થઈ ગયા પછી અમારે પરબ્રહ્મની ઉપાસનાની જરૂર રહેતી નથી કારણ કે બ્રહ્મ થાય એટલે ભગવાનના સાધર્મ્યપણાને પામે અને સાધર્મ્યપણાને પામે પછી મનમાં અહંકાર આવી જાય પોતાની જ્ઞાનનો, પોતાના સિદ્ધિનો, પોતાની સામર્થ્યનો અને મનમાં એમ થાય કે હવે હું સિદ્ધ થઈ ગયો છું એટલે હવે મારે ઉપાસના કરવાની જરૂર રહેતી નથી. એ વેદાંતિ સિદ્ધાંત એટલે ખોટો છે, વેદના સિદ્ધાંત ખોટા નથી પણ જે સમજણની અંદર જેની અંદર અહંકાર આવી જાય છે, જેની અંદર ગુમાન આવી જાય છે અને એ ગુમાન અહંકારે કરીને, દેહાભિમાને કરીને જ્યારે ભગવાનની ભક્તિ માર્ગમાંથી ચલાયમાન થઈ જાય છે અને પોતાના કલ્યાણનું સાધન કરતો નથી. મહારાજે મધ્યના 18મા વચનામૃતમાં બહુ આ જ વસ્તુને મહારાજે સુંદર રીતે સમજાવી. મહારાજ કે નાસ્તિક હોય એ ભગવાનને માને જ નહીં અને જે શુષ્ક વેદાંતી જેને કીધો એ પોતાને બ્રહ્મરૂપ માને એટલે પછી ભગવાનના સાધર્મ્યપણાને પામે એટલે પોતે ભગવાન પોતાની જાતને સ્વામી એટલે માલિક માનવા માંડે, એ ભગવાનનો દાસ છે એવી ભાવના ભૂલી જાય, એ બ્રહ્મને જગતના ઉત્પત્તિનું કારણ કે એ બ્રહ્મસૂત્રની અંદર આવે છે કે બ્રહ્મ જગત ઉત્પત્તિ કારણમ, આ જગતની ઉત્પત્તિનું કારણ બ્રહ્મ છે, એક બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, એક બ્રહ્મ છે બીજું કંઈ છે જ નહીં એટલે પોતાને જ્યારે અને અહમ બ્રહ્માસ્મિ હું પોતે જે બ્રહ્મ છું એટલે પછી બીજું કંઈ સાધન કરવા માટે મતતો નથી એટલે એને મહારાજે કુસંગમાં કપાયો. ખેર એ વિષયને આપણે જ્યારે મધ્યનું જ્યારે વચનામૃત સમજીશું ત્યારે આપણે વિશેષ સમજીશું પણ અત્યારે એવા શુષ્ક વેદાંતિના જે પોતે પોતાને જ બ્રહ્મ માનીને અહંકારી જયારે થઈ જાય, જ્ઞાની થઈ જાય ત્યારે જ્ઞાનના અહંકારની અંદર, એ સિદ્ધિના અહંકારની અંદર પોતાની ભક્તિનો માર્ગ જયારે રૂંધી નાખે અને પોતે પાપ કર્મ કરતા પણ, મહારાજે વચનામૃતમાં એવો શબ્દ વાપર્યો કે કોઈ પણ પ્રકારનું પાપ કર્મ કરતા પણ બીવે નહીં. અત્યારે આપણે જગતમાં જોઈએ છીએ જે ઘણા એવા જીવ છે કે જે પોતે સિદ્ધિને પામ્યા છે, સામર્થ્યને પામ્યા છે, વિદવત્તાને પામ્યા છે અને એના અહંકારમાં ભગવાનની આજ્ઞા લોપવામાં પણ બીતા નથી, ભગવાનની આજ્ઞાનો ખંડન કરવામાં પણ બીતા નથી અને પોતાની મનમાની કરીને એ ગમે તેવા પાપાચરણ દુરાચરણ કરવાની અંદર પોતે વ્રત રહે છે અને છે પોતે પાછા જ્ઞાની, એટલે વેદાંત વેદના કે ઉપનિષદના કે આપણા શાસ્ત્રોના ભણેલા છે પણ છતાંય એની સ્થિતિ એ અહંકારે કરીને, એવી પાપે કરીને એવી થયેલી છે. એટલે મહારાજ એવું કહે છે કે ગમે તેવા એવા પાપીનો સંગ થાય, એના ગ્રંથ સાંભળે અર્થાત કે એની વાતો સાંભળે, એનો સંગ થાય એવા વેદાંતી જે ભગવાનનું ખંડન કરનારા હોય, ભગવાનની વાતનું ખંડન કરનારા હોય, એક વસ્તુનો વાલા ભક્તો ચોક્કસ અહીં અનુસંધાન આપણે સમજવું પડશે કે ભગવાનની મૂર્તિનું જ ખંડન એકલું ખંડન નથી, ભગવાનની સિદ્ધાંતની, ભગવાનની આજ્ઞાનું ખંડન, ભગવાનની વાણી સ્વરૂપનું ખંડન પણ ભગવાનનું ખંડન છે. એટલે એવી રીતે ભગવાનનું ખંડન કરતા હોય જે શાસ્ત્રોનો આધાર લઈને, શાસ્ત્રનો કુતર્ક કરીને, શાસ્ત્રનો ખોટો અર્થ સમજાવીને, એટલે મેં પહેલા વાત સમજાવી કે વેદ ખોટા નથી પણ જયારે વેદનું અવળું અર્થઘટન કરીને, શાસ્ત્રનું ખોટું અર્થઘટન કરીને એની અંદર વિકૃતતા ઉભી કરે એવા જયારે એ સિદ્ધાંતને વેદાંતિ સિદ્ધાંત કીધો ત્યારે એવા વેદાંતિને ગમે તેનો યોગ થાય, એનો સંગ થાય, એની વાત સાંભળે તો પણ ભગવાનને અને ભગવાનના ભક્તને નિરાકાર ન સમજે, જેવી રીતે ભગવાનને સાકારપણે આપણને પૃથ્વીને વિશે દર્શન થયા હોય અથવા તો શાસ્ત્રમાં જેવા વર્ણિત હોય, જે મેં પહેલા વાત કરી, આપણને નેતર એમ થાય કે ખાલી દર્શનની જ વાત છે, પણ ફરી હું કહું છું એલા ભક્તો, કારણ કે અહીંયા વેદના આધારે લખ્યું છે, તો વેદની અંદર ભગવાનનું જે સાકાર પરબ્રહ્મનું જે સ્વરૂપનું વર્ણન કર્યું છે એ સ્વરૂપની અંદર પણ, કારણ કે એનું ખંડન કરવું એ વેદનું ખંડન, એ પરમાત્માનું ખંડન છે, એટલે બંનેનો સમન્વય અહીંયા આગળ સમન્વય કરવો પડે. એટલે મહારાજે કીધું ભગવાનને નિરાકાર ન સમજે, શરીરથી પણ નિરાકાર ન સમજે, અને વાણી રૂપી જે ભગવાનની આજ્ઞા છે, શબ્દો છે, એની અંદર પણ ભગવાનનું સાકાર પણ સમજી અને એને અંદર એને સાકાર જ સમજે, અને એમ જાણે છે એ ભગવાન વિના બીજા કોઈ જગતના કરતા નહીં છે જ નહીં, અને એમ જાણે છે ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. મહારાજનો એવો મહિમા જાણે, ક્યાંથી જાણવાના છે? એ વેદ શાસ્ત્રોથી જ ખબર પડવાનો છે, એ શાસ્ત્રના આધારે કથાના આધારે જ ભગવાનનો મહિમા સમજાવવાનો છે. પ્રત્યક્ષ અનુભવ તો સિદ્ધ થશું ત્યારે થશે, ભગવાનના પ્રત્યક્ષ દર્શન તો જયારે સિદ્ધ બ્રહ્મ સ્થિતિને પામશું ત્યારે આપણને થશે, અક્ષરધામની પ્રાપ્તિ તો શરીરનો ત્યાગ કરશું ત્યારે થશે, પણ મહારાજ કહે કે જો નિષ્ઠા બળવાન કરશો તો છતે દેહે પણ એ જ સુખ મળશે. એટલે મહારાજે બંનેનો સમન્વય કર્યો કે જેવા ભક્ત અને ભગવાન પૃથ્વીને વિશે દર્શન દે છે, આત્યંતિક પ્રલય થાય એટલે કે બ્રહ્મ સ્થિતિને આપણે જયારે પામીએ, સમગ્ર વિશ્વની અંદર જગત આખી સૃષ્ટિનો જ ભલે વિનાશ થઈ જાય અને બ્રહ્મની અંદર અક્ષર બ્રહ્મની અંદર લીન થઈ જાય, પછી પણ આ ભાવના છે એ જીવંત રહે છે. સ્વામી સેવક ભાવ એ જીવંત રહેશે, ભગવાનની ભક્તિ સેવા પરાયણતાનો ભાવ જીવંત રહેશે, અને એટલા માટે મહારાજ કે એને નિરાકાર ન સમજે, એની અંદર સાકારપણાની ભાવના રાખી, અને જેમ ભગવાન સાકાર બિરાજે છે અને ભગવાનના ભક્ત કેવી રીતે સાકાર છે, તો સેવા અને ભક્તિ પરાયણ રીતે સાકાર ત્યાં ભગવાનની સેવાની અંદર રહેલા છે, એવી રીતે એ ભગવાનને સમજે, અને ભગવાન વિના જગતનો બીજો કોઈ કરતા નથી એટલે ભગવાન વિના કોઈ વસ્તુ સમર્થ નથી એવો ભાવ રાખે. અહીંયા પણ એક સ્પષ્ટીકરણ વાલા ભક્તો સમજી લઈએ કે ભગવાનની મારા ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી એવું અહીંયા લખ્યું. એટલે ઘણા એનો મિથ્યાપવાદ એવું કરતા હોય કે જે પણ ખોટું થાય, હું આ ફરી વારંવાર જ્યાં જ્યાં વચનામૃતમાં આવા શબ્દો આવશે ત્યારે હું સ્પષ્ટીકરણ કરીશ, કારણ કે મિથ્યા એનું અર્થઘટન ન થાય, ખોટું અર્થઘટન ન થાય એટલા માટે. એનો અર્થ અહીંયા એવો થાય છે કે ભગવાનને એવા સામર્થ્યવાળા જાણે, કોઈ અધર્મ આચરણ થયું હોય, અમારા શબ્દોને વારભક્તો ખૂબ સમજો, કે કોઈ અધર્મ કે અન્યાયનું આચરણ થયું હોય તો એમ ન સમજવું કે ભગવાનની ઈચ્છાથી અધર્મ થયો છે, પણ એમ સમજવું કે ભગવાન એવા સામર્થ્યવાન છે તો આ કર્મ જે છે અથવા તો આ પરિસ્થિતિ છે એ મારું બગાડશે નહીં, મારું નિયંતા તો ભગવાન છે, મારા ઉપર ભગવાનના હાથ છે, મારા ઉપર ભગવાનની રક્ષા છે, અથવા તો હું ભગવાનના શરણે છું, અને એ ભગવાનની સામર્થ્ય આગળ તો બીજું સુકું પાંદડું પણ હળવા જો હલવા સમર્થ ન હોય તો આ પરિસ્થિતિ જે નિર્માણ કોઈના કાર્યથી થઈ હોય, કોઈના અધર્મના કાર્યથી થઈ હોય તો એ મારું બગાડી શકશે નહીં. કારણ કે આગળ મહારાજે એની વ્યાખ્યા, આજે હું શબ્દની વ્યાખ્યા કરું છું એ વચનામૃતના પછી જે મહારાજ વાત કરે છે ને એના આધારે કરું છું. મહારાજ વિના ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી એનો અર્થ એવો થાય, અધર્મ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે, ભગવાનની આજ્ઞાથી થાય છે, ભગવાને વતી થાય છે અધર્મ, એવો એનો અર્થ ન થાય. એનો અર્થ એવો થાય કે કોઈ પણ અધર્મ આચરણ કરશે તો પણ અંતે તો પરમાત્માની સામર્થ્ય છે, અને ભગવાન જો ઈચ્છે તો એ અધર્મનો નાશ કરીને ધર્મનું સંસ્થાપન થશે, સત્યમેવ જયતે, ધર્મનો જ વિજય થશે એવો ભગવાન ઉપર ભરોસો રાખે. એટલે એ ભરોસાના અર્થની અંદર અહીંયા આગળ આ શબ્દ મૂક્યો છે કે ભગવાન વિના જગતના કોઈ કરતા નથી એવો ભગવાન ઉપર અતિશય વિશ્વાસ અને મહિમા ભગવાનનો સમજે, અને ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી એવો ભગવાનનો ભરોસો રાખે કે ભગવાન મને આમાંથી ઉગારશે એટલે હું ભગવાનના શરણ મૂકીને ક્યાંય જઉં નહીં. એનો અર્થ કદાપી એ ન થાય કે અધર્મનું અનુસરવાનું શરૂ કરાય, દેશકાળને અનુસરીને અધર્મને પ્રવૃત્તિ કરવાય એવો અર્થ એનો કદાપી ન થાય, અને જે અધર્મ થયો છે એ પણ અધર્મ ભગવાનની ઈચ્છાથી થયો છે એવો પણ અર્થ કદાપી થતો નથી. એ વસ્તુનું સ્પષ્ટીકરણ આગળ આવશે, પણ અહીં આપણે આટલું સમજીએ કે ભગવાનનું આવું મહિમા સમજે, અને જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે. મહારાજ કે આવી રીતે ભગવાનની કેવી સાકારપણાની પ્રતીતિ, મહારાજે અહીંયા આગળ શબ્દ લખ્યો એવી જેને ભગવાનને વિશે સાકાર પ્રાણાની પ્રતીતિ હોય, એટલે બે વસ્તુ અહીંયા મહારાજે સમજાવી. એવી એવી શબ્દની અંદર ઉપર પૂર્વાસ્પરની અંદર મહારાજે વચનામૃતમાં એક બતાવ્યું કે ભગવાનનું દિવ્ય સ્વરૂપ, મહારાજનું સાકાર સ્વરૂપ અને ભગવાનનું નિયંતાપણું, કારણ કે અહીંયા સમજણનો પણ આવ્યું, મહારાજને જગતના કરતા હરતા જાણે, મહારાજ વગર જગતના અંદર, જગતમાં શબ્દની અંદર તમામ આવી ગયું, સૃષ્ટિ આખી આવી ગઈ, તમામ કર્મ આવી ગયા, તમામ ભૂત આવી ગયા, તમામ એની પૃથ્વી પ્રકૃતિ આવી ગઈ, તમામ આવી ગયું. તો એવા જગતના કરતા જો કોઈ હોય, એ સામર્થ્ય જો કોઈ હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણી છે. આ નવ ગ્રહ ગતિ કરતા હોય, સૂર્યચંદ્ર તપતા હોય, આ સમગ્ર વિશ્વની અંદર પૃથ્વી વાયુ વગેરે વરુણ વગેરે જે પણ ક્રિયા પૃથ્વી ઉપર થાય છે એ પરમાત્માની આજ્ઞા અને પરમાત્માની સામર્થ્યને કરીને થાય છે, એવો ભગવાનનો અહોર ભાવ, ભગવાનનો ભારોભાર મહિમા સમજે, અને ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી એવો ભગવાનનો ભરોસો રાખે, ભગવાન ઉપર એટલો વિશ્વાસ રાખે કે મને જે મળ્યા એવા ભગવાન એ કેવા છે, તો એવા સામર્થ્યવાન છે. એ જો ઈચ્છે તો અધર્મનું જે ભગવાનનું બિરુદ છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જયારે જયારે ધર્મની ગ્લાનિ થાય, અધર્મનો જયારે વિકાસ થાય, ત્યારે અધર્મના સંહારને માટે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટે છે. એ ભગવાનની સામર્થ્ય છે અધર્મનો વિનાશ કરવાની. એનો અર્થ એ નહીં કે અધર્મ ભગવાનની ઈચ્છાથી થયો, એવો વિવેક સાથેનો ભગવાનનું મહાત્મ સમજે, ભગવાનનો ભરોસો રાખે અને ભગવાનના શરણે રહે, એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રીતિ પ્રતીતિ હોય, પ્રતીતિ એટલે વિશ્વાસ, જે હું શબ્દ વારંવાર કહું છું, ભગવાનનો ભરોસો, એવો ભરોસો પ્રતીતિ હોય, વિશ્વાસ હોય, ને તે જેવો તેવો પણ હોય. અહીંયા આગળ વાલા ભક્તો, જેવો તેવોનો અર્થ એવો નથી કે અધર્મી હોય અથવા તો કુકર્મી હોય, અહીંયા જેવા તેવાનો અર્થ છે કે એના સાધનની અંદર કઈ ન્યૂનતા રહી ગઈ હોય, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જે સાધન કરતા હોય એની અંદર કોઈ ન્યૂનતા રહી જતી હોય, એની સમજણની અંદર, સ્થિતિની અંદર, એના વ્યવહારની અંદર, ધન સંપત્તિની અંદર કદાચ ન્યૂનપણે અધિકપણે હોઈ શકે, એના કાર્યની અંદર ન્યૂન અધિકપણું હોઈ શકે, પણ એટલે અહીંયા આગળ શબ્દ વાપર્યો જેવો તેવો હોય, એટલે એમાં ન્યૂનતા હોય, બે માળા ઓછી કદાચ કરતો હોય, પણ માળા કરવી જોઈએ, કારણ કે ભગવાનના ભક્ત માટે આ સિદ્ધાંત લાગુ પડે છે. અને ભક્ત ત્યારે થાય જયારે ભગવાનની આજ્ઞામાં રહી, ભગવાનની બાંધેલી મર્યાદામાં રહીને ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનના શરણે રહેતો હોય, પણ એના આચરણની અંદર નાની મોટી કોઈ જો ક્ષતિઓ થતી હોય, ભૂલ થતી હોય, એટલે મહારાજ અહીંયા લખ્યું હોય કે જેવો તેવો હોય તો પણ અમને ગમે છે. શા માટે ગમે છે? કારણ કે ભગવાનને આશ્રય છે ને, ભગવાનને ભરોસે છે, ભગવાન ઉપર એને સંપૂર્ણ શ્રદ્ધા છે, ભગવાનને કરતા હરતા જાણે છે, એટલે હું પણ નથી અથવા તો બીજા કરે છે એવું પણ નથી, બીજાને સામર્થ્ય છે. અત્યારે આ સમય પ્રમાણે જો વિચારીએ ને તો આપણે ઘણી વખત એવું વિચારીએ કે આ બધું આમના થકી જ થાય છે, આ ફલાણા થકી જ થાય છે, આ ફલાણાએ એના ધાર્યું થવાનું છે, પણ એ આપણી મોટી ભૂલ છે. ધાર્યું ધણીનું જ થવાનું છે અને ધણી ક્યારે અહિત કરવાના નથી, આ વિશ્વાસ રાખજો વાલા ભક્તો. ભગવાન ક્યારે અધર્મને પોષણ આપે જ નહીં, નહીતર એમનો સંભવામી યુગે યુગેનો સિદ્ધાંત ખતમ થઈ જાય, ભગવાનને આ પૃથ્વી ઉપર આવવાનો સિદ્ધાંત જ ખતમ થઈ જાય જો અધર્મને ભગવાન પોષણ આપે, અથવા તો ભગવાનની ઈચ્છાથી અધર્મ થતું હોય તો. એટલે ભગવાનની ઈચ્છાથી અધર્મ થતું નથી, પણ ભગવાન એમાંથી મને ઉગારશે એવો ભરોસો રાખે, અને એવી ભગવાનના સામર્થ્યપણાને, એટલે કદાચ અત્યારે પ્રકૃતિક રીતે આપણને દેખાતું હોય કે ભગવાનના આજ્ઞા કરતા કળિયુગનો પ્રભાવ વધારે દેખાય છે, તો કળિયુગ કરતા થઈ ગયું, મહારાજ ભગવાન આપણને ના પાડે છે, કળિયુગ કરતા નથી. અત્યારે સમય કદાચ વિપરીત ચાલતો હોય તો સમયની અંદર આપણને આ કોરોના વધારે હેરાન કરે છે, તો શું ભગવાન કરતા કોરોના પ્રબળ થઈ ગયો? તો કે ના, કોરોના પ્રબળ નથી, એ દેશકાળને અનુસરીને, પ્રકૃતિને અનુસરીને એનો પ્રભાવ અત્યારે છે, પણ જો ભગવાન ઈચ્છે તો ક્ષણ માત્રની અંદર એના પ્રભાવને ટાળી અને ભક્તોની રક્ષા કરીને એને ઉગારી લે, ભગવાનના શરણે જે હોય એને ઉગારી લે, એવી સમજણ, એવો ભરોસો ભગવાનને ઉપર હોય, એટલે અહીંયા શબ્દ લખ્યો કે ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એવો જેને ભગવાનનો સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય, કદાચ એનામાં આચરણની અંદર, સાધનની અંદર કદાચ કોઈ ન્યૂનતા રહી ગઈ હોય તો પણ મહારાજ કે અમને ગમે છે, મહારાજ કે અમને આવો ભક્ત પ્રિય છે. અને એના માથે જે મેં પહેલા વાત કરી વાલા ભક્તો, અહીંયા એ સિદ્ધાંત મહારાજે પ્રત્યક્ષ કર્યો, સ્પષ્ટ કર્યો, મહારાજ કે એના માથે કાળ કર્મ ને માયા તેનો હુકુમ નથી. કોણા માથે હુકુમ નથી? જે ભગવાનને શરણે છે, ભગવાનને આશ્રય છે, ભગવાનમાં દ્રઢ વિશ્વાસ અને પ્રતીતિ છે, ભગવાનના વચનની અંદર જેને દ્રઢ વિશ્વાસ અને પ્રતીતિ છે, એના માથે કાળ કર્મ અને માયાનો હુકુમ નથી. ભગવાનનામાં પ્રીતિ ન હોય, ભગવાનની આજ્ઞામાં ન હોય, ભગવાનના શરણે ન હોય, અને ભગવાનને ખાલી મૂર્તિ કહેવા પૂરતું જાણતા હોય, ભગવાનનું સામર્થ્ય કે ભગવાનની મહિમા એટલો નથી દ્રઢ કે ભગવાનની ઈચ્છાથી જ મારે વર્તવું જોઈએ એવો જેના ભાવ નથી, પોતાનું ધાર્યું કરવાનો જેને અહંકાર રહ્યો છે, એટલે વેદાંતી શબ્દ ઉપર મહારાજે વાપર્યો કે પોતાની સામર્થ્યના ગુમાને કરીને ભગવાનનું જે ગૌણપણું કરી નાખે, ભગવાનનો દ્રોહ કરી નાખે, ભગવાનના વચનનો દ્રોહ કરી નાખે, મહારાજ કે એના માટે અમારી રક્ષા નથી. અમારી રક્ષા કોના માટે છે? કે જે ભગવાનની આજ્ઞામાં રહેતો હોય, ભગવાનના શરણે રહેતો હોય, ભગવાનને સાકાર સમજી, ભગવાનને સામર્થ્યવાન સમજીને, ભગવાનને કરતા અર્થા સમજીને, ભગવાનમાં પૂર્ણ ભરોસો રાખીને જે ભગવાનના શરણે રહેતો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય, એવો જે ભક્ત છે એની મહારાજ કે અમે રક્ષા કરીએ છીએ કાળ કર્મને માયાનો, એના માથે હુકુમ નથી ચાલવા દેતા, અમે એને હુકુમ નથી. મહાભારતની અંદર પ્રસંગ આવ્યો છે, આપણે ગઈ વખતે થોડી વાત કરી હતી અર્જુનજીનો, કે જયારે યુદ્ધ પત્યું ત્યારે ભગવાનના શરણે અર્જુનજીને જે રથ હતો એને મહારાજે અર્જુનજીએ કીધું ભગવાનને પહેલા તમે ઉતરો, ત્યારે અર્જુનજીએ કીધું ભગવાન પહેલા આપને ઉતરવું પડે પછી હું ઉતરું, ત્યારે ભગવાન કે ભાઈ હું ઉતરીશ તો તમને નુકસાન થશે અને પહેલા તમે ઉતરો. અર્જુનજી ઉતર્યા પછી ભગવાન ઉતર્યા તો એ રથ પકડી ગયો ત્યાં સુધી, પછી કીધું કે આવું કેમ થયું. એટલે મહાભારતની અંદર પ્રસંગ બહુ વિસ્તારથી લખ્યો છે કે ત્યારે ભગવાને એનું રહસ્ય કીધું કે આ ગાની અંદર દ્રોણાચાર્ય કૃપાચાર્ય ભીષ્મ પિતામાં જેવા મહારથીઓ હતા જેને અનેક એવા અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કર્યો કે જેથી કરીને અર્જુન અને અર્જુનનો રથ સમેત એનું ભસ્મ થઈ જાય, પણ અમારા પ્રતાપે કરીને એ અત્યાર સુધી ટકી રહ્યો. આવો ભગવાનનો ભરોસો જોઈએ, આવો ભરોસો જેમ ભગવાનનો હતો. અને એ પ્રસંગ મહારાજે કીધું કે એવો ભગવાનનો ભરોસો હોય એ અમને ગમે છે. અને જો દંડ દેવો હોય તો તેને ભગવાન પોતે દે છે. મહારાજ કે કદાચ એના કોઈ દોષ હોય ને અને એ દોષને અર્થે દંડ દેવાનો થાય તો મહારાજ કે અમે દઈએ છીએ, પણ કાળ કર્મને માયાને એને અડવા દેતા નથી. એટલે સાંસારિક કદાચ કષ્ટ આપણને એવું પ્રારબ્ધે કરીને, કર્મે કરીને અથવા એવા સંયોગે કરીને કદાચ આવ્યું હોય ને તો મહારાજ કે અમારા શરણે છે ને તો એની રક્ષા પણ અમે કરીએ છીએ, કાળ કર્મને માયાને એને અડવા દેતા નથી, અમે રક્ષણ કરીએ છીએ કાળ કર્મ માયાથી. અને જે કદાચ દંડ દેવો પડે, ક્યાંક પ્રાયશ્ચિત કરાવવું પડે, ક્યાંક એને દંડ દેવો પડે, ક્યાંક શિક્ષા કરવી પડે, તો મહારાજે લખ્યું ને સુળીનું દુઃખ કાંટે સરે. એ સુળીનું દુઃખ કાંટે કેમ સરે? તો ભગવાનના શરણે છે જીવાત્મા, એટલે ભગવાનનો દ્રઢ આશ્રય છે. અને નાનો મોટો કોઈ દોષ થઈ ગયો હોય તો ભગવાન એને દંડ દે, પણ એના શ્રદ્ધા, એનો વિશ્વાસ, એની નિષ્ઠાને ધ્યાનમાં રાખે, અને સુળીનો દુઃખ હોય ને તો એ કાંટે સારી દે. એટલે દંડ મહારાજ દે, ને તો કાળ કર્મના હાથે જો ચડે ને તો પીસાયા કરીએ પણ એમાંથી ઉદ્ધાર થાય નહીં, કારણ કે આપણા કર્મ કે એવા સરળ હોતા નથી. એ એવા પાપ કર્મ થયા હોય કે જેની મુક્તિ જ ન હોય, પણ ભગવાનના શરણે હોય, આશ્રય હોય, નાનું મોટું કદાચ દોષ રહી ગયો હોય, મહારાજ કે અમને ગમે તો છે એટલું જ નહીં, પણ એના માટે અમે કાળ કર્મને માયાનો હુકુમ ચાલવા દેતા નથી, અને અમે પોતે એને કદાચ દંડ દેવો પડે. એટલે મહારાજે જો શબ્દ વાપર્યો, અને દંડ દેવો હોય તો એવું નહીં, અને જો દેવો હોય તો, એટલે જો દેવાનો થાય તો, પહેલા તો ક્ષમા જ કરે ભગવાન, પણ કદાચ જો દેવાનો થાય, એટલે જો શબ્દ વાપર્યો, જો દેવાનો થાય તો મહારાજ કે અમે પોતે દઈએ છીએ. ભગવાન જયારે દંડ દે ત્યારે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને દંડ દે છે કે અમારી નિષ્ઠામાં કેટલો હતો, અમારી આજ્ઞામાં કેટલો હતો, અમારી ભક્તિ પરાયણ કેટલો હતો, અમારા શરણે કેટલો હતો, એની શ્રદ્ધા વિશ્વાસ એને કેવી હતી, અને એ બધું ધ્યાનમાં રાખીને જીવાત્માના કર્મને અનુસાર સુળીનું દુઃખ હોય તો મહારાજ કાંટે સારે, એવી રીતે દયાળુતાથી મહારાજ એને કાં તો ક્ષમા કરે અને કાં તો આ રીતે એને ઓછા દંડની અંદર પતે, મહારાજ પોતે દે, પણ બીજા કોઈનો એના માટે હુકુમ નથી. એવી રીતે મહારાજે સુંદર અહીંયા આગળ ભક્તની શરણાગતિની સ્થિતિને કેવી હોય અને ભગવાન કેવી રીતે રક્ષા કરે એ સુંદર વાત અહીંયા સમજાવી. અને આગળ પછી મહારાજ બોલ્યા, અને એવી નિષ્ઠા ન હોય તો જે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં. મહારાજ કહે કે આવી જેને નિષ્ઠા નથી, અહીંયા મહારાજે શબ્દ રાખ્યો એવી નિષ્ઠા ન હોય. આપણે ઉપર વચનામૃતમાં જોયું કેવી નિષ્ઠા, તો સાકારપણાની નિષ્ઠા, ભગવાનની સેવાપરાયણતા, ભક્તિપરાયણની નિષ્ઠા, ભગવાનનો મહાત્મની નિષ્ઠા, અને ભગવાનને કરતા હરતા સમજવાની નિષ્ઠા, અને ભગવાનને આશ્રય રહીને ભગવાન ઉપર ભરોસો કરવાની નિષ્ઠા. આજે દેશકાળે કરીને, વાતાવરણ કરીને જો ફરી જઈએ, આપણી મનની વૃત્તિઓ ફરી જાય તો આપણી નિષ્ઠા એ દ્રઢ કરાય નહીં. અને એવી નિષ્ઠાવાળા જો ન હોય તો ત્યાગ વૈરાગ્ય યુક્ત કેમ નથી? એ ગમે તેવા વેશભૂષા પહેરતા હોય, ગમે તેવી ત્યાગની વાતો કરતા હોય, ગમે તેટલી વૈરાગની વાતો કરતા હોય, ગમે તેટલી જ્ઞાનની વાતો કરતા હોય, ગમે તેટલી સિદ્ધિની વાતો કરતા હોય, તો પણ મહારાજ કહે છે તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં, અમને એનું જરાય એનું અમને લાગતું નથી, અમારા અંતરમાં અમે એને ગણતા જ નથી. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય, ખાલી નિષ્ઠા હોય એટલું જ નહીં, અચળ પણ હોય. અચળ એટલે સમય પ્રમાણે પરિવર્તિત ન થાય, એની અંદર સ્થિતિની અંદર ઉતાર ચડાવ ન થાય. આ વાલા ભક્તો, વચનામૃતને આપણે જો જીવનમાં ઉતારીએ ને તો ખરેખર આપણો બેડો પાર થાય એવું મહારાજે સુંદર અહીંયા જ્ઞાન આપણને પીરસ્યું છે. મહારાજ કે જેની નિષ્ઠા અચળ હોય, અચળ એટલે પરિસ્થિતિને આધીન નથી, એ સમયને આધીન નથી, કારણ કે આપણે સમયના ગુલામ નથી, આપણે સત્સંગના ભગવાનના ગુલામ છીએ. આપણે ભગવાનને રાજી કરવા સત્સંગમાં આવ્યા છીએ, આપણે સત્તા અને સિદ્ધિ મેળવવા માટે નથી આવ્યા, આપણે ભગવાનનો રાજીપો મેળવવા આવ્યા છીએ. એટલે એના જે ગુણ છે એ નિષ્ઠાને દ્રઢ કરીને મહારાજ કે જો રહે તો એની અચળ હોય તો તે ગમે તેટલા શાસ્ત્ર અને તે ગમે તેટલા શાસ્ત્રે સાંભળે અથવા તો ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જ જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં. મહારાજ કે એટલું જેને અચળ નિષ્ઠા હોય અને તે ગમે તેઓ એને શાસ્ત્ર સાંભળે, એટલે કે એવા શાસ્ત્રના અવળા, શાસ્ત્ર સાંભળવાથી નિષ્ઠા ન ટળે વાળા ભક્તો, આ વસ્તુને આપણે સમજીએ. શાસ્ત્રથી નિષ્ઠા વધે પણ શાસ્ત્રના જયારે અવળા અર્થ કરવામાં આવે ત્યારે આપણી નિષ્ઠા ડગે. એકનું ખંડન થાય તો બીજાનું મંડન થાય, તો બીજાનું મંડન કરવા જઈએ તો પહેલાનું ખંડન થાય. એવી રીતે જયારે વિરોધાભાસ વસ્તુ જયારે આવે ત્યારે ભગવાનના વચનની અંદર સંશય ઉભા થાય, એ સ્થિતિને આપણે પારદર્શક ન સમજી શકીએ, યથાર્થ ન સમજી શકીએ, એટલે એની અંદર વિક્ષેપ ઉભો થાય. અને સમજણમાં જયારે વિક્ષેપ ઉભો થાય ત્યારે નિષ્ઠામાં પણ, દ્રઢતામાં પણ વિક્ષેપ ઉભો થાય. એટલે મહારાજ કહે છે કે અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે, કદાચ કોઈનો યોગ આવે, કોઈના શબ્દ એવા કાને પણે જે શાસ્ત્રના સિદ્ધાંતની વિરુદ્ધ હોય, ભગવાનના મહિમાની, ભગવાનની જે પ્રતિપાદિત કરેલા જે સિદ્ધાંતો છે એ મહારાજનો સાકારપણાનું પણ હોય, ભગવાનની સામર્થ્યપણાનું પણ હોય, ભગવાનનું સર્વોપરીપણાનું પણ હોય, ભગવાનને કરતાળતા જાણવાનું પણ હોય અને ભગવાનમાં ભરોસો કરવાનું પણ હોય, ઉપર જે મહારાજે વાક્યો લખ્યા એ સંબંધે જે પણ શાસ્ત્ર વચન છે એ વચનથી વિપરીત જયારે કોઈ વાત સાંભળે, એવા શાસ્ત્રના કદાચ વચનના અર્થ અનર્થ કરીને સાંભળે અથવા તો કોઈ એવા વ્યક્તિનો સંગ થાય, વિમુખનો સંગ થાય, એવા કુસંગીનો સંગ થાય અને એના મુખે પણ કદાચ એવી વાત સાંભળે તો પણ ભગવાનને સાકારપણાની જે નિષ્ઠા છે, જેવી ઉપર બતાવી કે ભગવાન કેવા છે એવી સાકારપણાની ભગવાનની જે નિષ્ઠા છે તે ટળે નહીં અને તેજબિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે નહીં. અને મહારાજને માત્ર, કારણ કે ભગવાનની મૂર્તિ તેજોમય છે, એ ગમે તે આપણે સ્થિતિને જયારે સિદ્ધ દશાને પામતા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ ત્યારે તેજ સુધી જાય, પછી તેજની આગળ જો ભગવાનની મૂર્તિ સુધી ન પહોંચે અને માત્ર નિરાકાર ભગવાનને સમજે, તેજમય સમજે, તો મહારાજ કે એના સમજણની અંદર, એની ઉપાસનાની અંદર, એની દ્રઢતાની અંદર, એટલી સાધનાની અંદર ખામી છે. એટલે પૂર્ણ સાધ્ય જેને કરેલું હોય એટલે ભગવાનને સાકાર જે સમજે અને તેજબિંબ જેવા નિરાકાર ભગવાનને તો કોઈ દિવસ સમજે નહીં એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજ તો અમે પણ માથે ચડાવીએ. મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે આવા ગુણે યુક્ત, ઉપર જે લક્ષણો બતાવ્યા છે સમર્પણના, નિષ્ઠાના, શ્રદ્ધાના, ભક્તિના, જે મહારાજે કીધું, નહીતર મહારાજે પહેલો શબ્દ વાપર્યો કે માત્ર ત્યાગ વૈરાગ હોય ને નિષ્ઠા દ્રઢ ન હોય તો અમારા અંતરમાં ભાર રહેતો નથી. એટલે માત્ર વેશભૂષાથી તમે આ સિદ્ધાંતને, આ શબ્દને ન પકડશો, માત્ર વેશભૂષાથી અથવા તો આચરણથી, દેખાવથી એને તમે ન પકડશો, પણ ઉપર જે લક્ષણ આપણે સમજ્યા એ લક્ષણના અનુસંધાનમાં મહારાજ અહીંયા કહે છે એવી નિષ્ઠાવાળા જે સંતો હોય, એવી નિષ્ઠાવાળા જે સંતો હોય તેના પગની રજ તો અમે પણ માથે ચડાવીએ છીએ. એટલે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જયારે મહારાજને મળવા આવે તો મહારાજ આમ અહોહો થઈને સામે સંતોને મળવા જતા, દંડવત કરતા, ભેટતા, આ ભાવ મહારાજને કેમ થયો? કારણ કે એવી અચળ નિષ્ઠા, એ નિષ્ઠા એ ભગવાનના પ્રત્યે સંતો મુક્તોને હતી. અને એવી જેનામાં તમને આપણને નિષ્ઠા દેખાય કે આવી અચળ નિષ્ઠા, ભગવાનની આજ્ઞાપરાયણતા, ભગવાનને સર્વોપરીતા, ભગવાનની ઉપાસના દ્રઢતા, ભગવાનને કરતાળતામાં વિશ્વાસ અને ભગવાનમાં ભરોસો કે મારા, હું ભગવાનના શરણે છું તો મારી રક્ષા ભગવાન કરશે, અધર્મને ગમે તેટલા પોસાય એટલા તાકાત એની અજમાવે, કળિયુગને ગમે તેટલા પોસાય તેટલા એને ડંકા દેવા હોય તો દે, પણ મારું રક્ષણ ભગવાન કરનારા છે, એવો ભગવાન ઉપર ભરોસો હોય. એટલે કર્મને, કાળને તમે કર્મ કરતા ન જાણ્યા, તમે ભગવાનને કરતા જાણ્યા એમ કહેવાય. અને જો કાળનો પ્રભાવ, એ સમયનો પ્રભાવ જો તમને એમ થઈ જાય કે હવે દેશકાળ છે ને આવું જ થાય તો માની લેજો ભગવાનને કરતા જાણતા નથી, તો ભગવાનના વચનને તમે લોપીને દેશકાળને અનુસરવા માંડો તો મહારાજને માની જ લેજો ભગવાનમાં આપણને ભરોસો જ નથી, નિષ્ઠા જ નથી. અને એ રીતે જો આપણે રહીશું, ભગવાન કે કાળ કર્મને માયાને હવાલી છે, એની રક્ષા અમે કરતા નથી, પણ અમે કોની રક્ષા કરીએ કે જે આવી નિષ્ઠા દ્રઢ જેની હોય અને આવી સમજણ જેની હોય, આજે એની રક્ષા, એને કાળ કર્મને હુકુમ એના ઉપર અમે ચાળવા દેતા નથી. અને મહારાજ કે એનો મહિમા અમે પણ સમજીએ છીએ. અહીંયા શબ્દો મહારાજે વાપર્યા છે એ એટલા માટે વાલા ભક્તો વાપર્યા,
બધા ભક્તો લાઈન ઉપર રહેજો. ગુજલાલજી મહારાજનો આઈ થિંક ફોન ડિસ્કનેક્ટ થયો છે, પાછું જોઈન્ટ થઈ જશે, એ સિગ્નલનો કદાચ નાનો મોટો ઇસ્યુ હશે ત્યાંથી. અત્યારે બધાને ખબર છે લોકડાઉન છે અને ત્યાં રઘુરવાડીએ થોડોક ઇન્ટરનેટનું સ્પીડનો ઇસ્યુ છે અને સર્વિસ રિક્વેસ્ટ મોકલી દીધી છે, બટ લોકડાઉનના હિસાબે થોડાક દિવસમાં ફિક્સ થઈ જશે. જનમંગલ ભગત,
જય સ્વામિનારાયણ. મદન ભગત, જય
સ્વામિનારાયણ. બે મિનિટ સત્સંગની વાત કરો ત્યાં સુધી પૂજ્યલાલજી મહારાજ થી પાછા આપણા કનેક્ટ થઈ જશે, લાઈન સભામાં પાછા પધારી શકશે.
ચોક્કસ. સરસ. સર્વે હરિભક્તોને હૃદયપૂર્વક જાજા કરીને જય સ્વામિનારાયણ. જોકે વાલા ભક્તજનો, લાલજી મહારાજ શ્રી ખૂબ સુંદર રીતે આપણે બધાને વચનામૃત નું જ્ઞાન પીરસતા હતા, અને આ ભાઈ માઇક વસ્તુ છે, આપ બધા જાણો છો. એટલે માઇક વસ્તુ છે, ક્યારેક એનો માઇક ભાવ ભજવા વગર રહે જ નહીં. એટલે ઇન્ટરનેટ છે ને, અત્યારે કોરોના વાયરસ ચાલે જેમ લાલજી મહારાજ કહેતા હતા, પણ હવે નાબૂદ થઈ ગયો છે, એની અવસ્થા થઈ ગઈ છે, વૃદ્ધ અવસ્થા. એટલે જતા જતા થોડું કે ડિસ્ટર્બ હું કરતો જાઉં તો બધા મને યાદ કરે, એટલે નો પ્રોબ્લેમ. ટૂંક સમયની અંદર આપણે પ્રાર્થના કરીએ કે હમણાં લાલજી મહારાજશ્રી આવી જશે અને પોતાની અમૃતવાણીનો જે અલભ્ય લાભ આપને દર રવિવારે એક કલાક ટાઈમ કાઢી અને મહાપુરુષ આપને આપે છે, આપણી બધાની ફરજ બને છે કે આવો લાભ અલભ્ય ગમે કામમાં હોય. જો કે કામ ક્યારે ભક્તજનો, મોટા સંતોના આદેશ છે, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના તમે જો આદેશ વચનને અનુસરો કે કરોડો કામ બગાડીને પોતાના જીવાત્માનો એક મોક્ષ સુધારી લો. કેટલા? એક બે કામ નહીં, કરોડો કામ. કરોડો કામ તો આપણા કોઈ દિવસ થવાના ન હોય, પણ છતાંય ભવિષ્યનું એને ખબર હતી કે આ ભાઈ દેશકાળ આવશે, આવું થશે, આવું થશે. એટલે આ જીવાતમાં કઈ ને કઈ ક્યાંથી ફોલ્ટ કાઢશે, ભાઈ અમે કામમાં હતા, ના કામ આવી ગયું, ઓલું કામ આવી ગયું, એટલે કામ પૂરા થવાના જ નથી. અને લાલજી મહારાજ શ્રી પણ અત્યારે એ જ કહેતા હતા કે પોતાના જીવાત્માનો મોક્ષ, અને છેલ્લા અંતમાં એ જ વાત કરી સાકારપણાની કે આપને જે સ્વરૂપ મળ્યું છે ભગવાન શ્રી હરિનું, જે દિવ્ય સદા સાકાર દ્વિભુજ છે, જે અક્ષરધામની વિશે ભગવાન શ્રી વિરાજમાન છે, અને અનંત કોટી કરોડો મુક્તો તે મહારાજનું સુખ માણે છે. એટલે આજની તો કાલ આપણે પણ ત્યાં પોગવું જ છે. ઉગવા માટે એટલી તૈયારી કરવી પડશે, જેમ કે કોઈ 10-12 ભણતા હોય, બોર્ડની એક્ઝામ આવે તો રાત દિવસ એ કરીને મહેનત કરે છે પરીક્ષા માટે, કે આપણે પરીક્ષામાં પાસ થવું છે. એટલે મોટા સંતો કહેતા, ભાઈ તમે સંસારમાં રોચવી ના નથી, સંસાર રાઈટ છે, ધન્ય ગૃહસ્થ શ્રમો, એવું ભાગવતમાં કીધું છે. પણ એ સંસારમાં વાલા ભક્તજનો અનંત વિટમણા રહી છે, જેમ કે ત્યાગી હોય, સંતો હોય, પાર્ષદો હોય, એની માટે એટલું શ્રેષ્ઠ છે કે એને કિલ્લો છે, એક મંદિર છે, એવો યોગ છે સંતો પાર્ષદનો. એટલે એમાં માયાને કોઈ તરીકે એમાં આવી ન શકે. પણ તમે સંસારમાં રહ્યા થકા, માયા સાથે રહ્યા થકા, અનંત વિટમણામાં રહ્યા થકા, એમાંથી બહાર નીકળી નિર્વાસનિક થઈને પાછું ભગવાનના ધામમાં ઉગવાનું છે. એટલે કઠણ તો થોડુંક કાર્ય છે, પણ એ કઠણ કાર્ય છે, પણ એનું સુગમ કરવા માટે જ આવા દર રવિવારે આપણે મહાપુરુષ એવા લાલજી મહારાજ શ્રી આપને આશીર્વાદ આપે છે. અને આપણા બધાના બહુ મોટા ભાગ્ય કે વિદેશમાં રહ્યા થતા પણ ઇન્ડિયામાં રહ્યા છે, તો આપણા બધાની ચિંતા કરે છે કે ભાઈ વિદેશના હરિભક્તોને કેમ છે, બધા સુખી તો છે ને, સારું તો છે ને, એમની ધીરજ, એમનો વિશ્વાસ, એનો નિશ્ચય, એમાં ડગમગાટ ન થાય. એટલે રાત્રિ દિવસ દાખલો કરીને આપને એવા આશીર્વાદ રૂડા આપે છે. એટલે આપણા બધાની ફરજ બને છે કે આપણે અંદર જોઈન્ટ થઈએ છીએ, પણ આપણા જેટલા ફેમિલી પરિવાર હોય, મિત્રો હોય, એમને પણ જોઈન્ટ કરી અને આપણે એવા આશીર્વાદને પ્રાપ્ત કરીએ. તો સરસ વાલા ભક્તજનો, લાલજી મહારાજ શ્રી પાછા આવી ગયા છે, તો વિશેષ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે અધૂરું વચનામૃત છે એની અમૃત વાણીનો આપને લાભ આપે.
પુનઃ જય સ્વામિનારાયણ. અને જન્મંગળ ભગત ને ખુબ ખુબ ધન્યવાદ, તમે ફિલર નું કામ કર્યું, મને થોડો શ્વાસ લેવાનો, લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી એટલે આપણે વાત વચ્ચે થોડી ડિસ્ટર્બ થઈ હતી. અહીંયા વડતાલમાં બે દિવસથી લાઇટ નો પ્રોબ્લેમ છે, એટલે નેટ નો પ્રોબ્લેમ છે, એટલે મોબાઈલ ના ઉપર ચાલે છે, પણ બધા થોડું બે વિથ મી પ્લીઝ. પણ આપણે મહત્વનું કામ, આપણે જ્ઞાન મેળવવાનું છે, સમજણ ને દ્રઢ કરવાનું છે, એટલે વી વિલ કન્ટિન્યુ. તો એ રીતે મહારાજ કહે છે કે એવી નિષ્ઠાવાળા જે સંત તેના પગની રજ તો અમને પણ માથે ચડાવીએ છીએ. અહીંયા એક વસ્તુ વાલા ભક્તો બહુ સમજવાની વાત એ પણ આપણે સાથે કરીએ, અહીંયા મહારાજ
મહિમા બતાવે છે કે આવી નિષ્ઠાવાળા જયારે કોઈ જીવાત્મા થાય પછી એ મુક્ત ગણાય છે, એ સિદ્ધ દશાને પામ્યા છે, એ સંત હોય એવા, એ ભક્ત પણ હોઈ શકે, પણ મૂળ અહીંયા આગળ એ ગુણ સાથે જોડેલું છે કે ઉપર એવી નિષ્ઠાવાળા એવો શબ્દ ઉમેર્યો એટલે એવા ગુણ સાથે જે યુક્ત એવો જે જીવ છે, મહારાજ કહે છે કે એ બહુ દુર્લભ છે, એની એનો સંગ થવો દુર્લભ છે, એનું મહાત્મ્ય, કારણ કે એ સ્થિતિને પામ્યો છે, એના સંગે રહીશું તો આપણી પણ સ્થિતિ આપણને એ કરવામાં આપણને પ્રેરણા બળ મળશે. આગળ મહારાજે એટલા માટે શબ્દ વાપર્યો કે એના પગની રજ, એમાં એવો ભાવ નથી કે ભગવાન નથી એ મોટા થાય, કારણ કે ઉપર મહારાજે આ વસ્તુને હું એટલે ક્લેરિફાઈ કરું છું કે ઘણી વખત આનો દુરુપયોગ એવો કરતા હોય છે કે ભગવાને અહીંયા લખ્યું કે સંતના રજ માથે ચડાવી એટલે સંત છે ભગવાન કરતા મોટા થઈ ગયા. તો મહારાજે ઉપર જ નિષ્ઠાની જયારે વ્યાખ્યા કરીને ત્યારે વચનામૃતની અંદર લખ્યું કે મહારાજના જ સર્વ કરતા જાણે, મહારાજથી મોટું કઈ નથી, જગતના કરતા મહારાજ. ઉપર જ આપણે આ વચનામૃતની અંદર, આ જ વચનામૃતની અંદર આપણે શબ્દ વાપર્યો કે નિષ્ઠા કેવી, સમજણ કેવી હોય કે ભગવાન વિના બીજા કોઈ જગતના કરતા નથી અને ભગવાન વિના બીજું કોઈ સુખું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એવો ભગવાનનો મહિમા છે. તો સહજ રીતે ભગવાનનો મહિમા એ જે સમજતો હોય એ સમજણે કરીને સંતનો પણ મહિમા મહારાજ કે જે વધે છે, એવી સમજણનો મહિમા વધે છે. અને જો એ ન હોય તો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ મહારાજ કે અમને એનો ભાર નથી, ભગવાનને જેનો ભાર ન હોય એને જગતની અંદર ભાર રાખવાની જરૂર નથી. આપણે પણ એવા જે ભગવાનની નિષ્ઠા દ્રઢ ન હોય એનો જરાય ભાર રાખવાની જરૂર નથી. આપણે ભાર રાખવો છે, પણ આવા નિષ્ઠાવાન જે સંતો છે, પાર્ષદો છે, ભક્તો છે કે જેને ભગવાનમાં એવો ભરોસો છે, ભગવાનની આજ્ઞા છે, ભગવાનની પરાયણ છે, નિષ્ઠા છે ભગવાનની દ્રઢ, એની અંદર આપણે મહારાજ કે એનો મહિમા સમજવા માટે મહારાજ એ શબ્દ વાપર્યો. અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શન પણ ઈચ્છીએ છીએ, એવી મહારાજે સુંદર વાત કરી કે એનો મહિમા સમજો કે એનો સંગ થાય. દર્શન શા માટે ઈચ્છીએ છીએ? કારણ કે મહારાજે એનું કારણ બતાવ્યું, એવી નિષ્ઠા વિના જે જીવ છે તે પોતાના સાધને બળે કરીને પોતાના કલ્યાણને ઈચ્છે છે, પણ એવો પરમેશ્વરનો પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જીવા જડમતી વાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે. મહારાજે અહીંયા આગળ સુંદર વ્યાખ્યા આપણને સમજાવી. મહારાજ કહે કે અમે સંતની એ રજ માથે ચડાવીએ, એવા ભક્તની, એવા મુક્તની અમે રજ માથે ચડાવીએ, એને દુખાવતા અમે બીએ અને એના દર્શનને પણ અમે ઈચ્છીએ, કારણ કે એનો સ્વભાવ, એનું સમર્પણ, એની ભક્તિ, એનો ભાવ એ અમને ગમતામાં છે, એટલે અમને એનો ભાવ થાય છે, અમારા મનમાં એવો ભાવ રહે છે. અને જો એ ન હોય, એવી નિષ્ઠા ન હોય તો મહારાજ કે ગમે તેટલો ત્યાગ વૈરાગ વાળો હોય તો પણ અમને ભાર રહેતો નથી. અને એ સમજણની સાથે મહારાજ કહે છે કે એ નિષ્ઠા જેને ન હોય અને પોતાના બાહુબળે કરીને, પોતાનું બાહુબળ એટલે એ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યના સાધનના અહંકારે કરીને, એ પોતાના દેહાભિમાનના અહંકારે કરીને, પોતાના જ્ઞાનના અભિમાને કરીને, પોતાની સિદ્ધિ અને સામર્થ્યના અભિમાને કરીને, એ પોતાના પ્રતાપે કે અમે કલ્યાણ મેળવી લેશું એવું જો ઈચ્છે, અને ભગવાનના પ્રતાપે, એટલે ભગવાનનો પ્રતાપ ક્યારે થાય કે અહીંયા શબ્દ લખ્યો ભગવાનના પ્રતાપે કરીને કલ્યાણ ઈચ્છતા નથી, એનો અર્થ થાય કે ભગવાનના કયામાં રહીને કલ્યાણ નથી કરવું, પોતાનું ધાર્યું કરીને કલ્યાણને જો ખપતા હોય અથવા તો કલ્યાણ માટે મતતા હોય તો મહારાજ કહે છે એ તો મહામૂર્ખ છે, એની મહેનત અર્થહીન છે, એની મહેનત પાણીમાં જશે. કેવી મહેનત? એને કરેલી ભક્તિ હોય, એનું વૈરાગ્ય હોય, એનું જ્ઞાન હોય, એનું તપ હોય, એની જે પણ સેવા હોય, એ તમામ જે એનું કરેલું સાધન પણ પરમેશ્વરના પ્રતાપે કરીને નથી. પરમેશ્વરનો પ્રતાપ ક્યારે થાય? કે ભગવાનના ગમતામાં રહીએ ત્યારે પરમાત્માનો પ્રતાપ ઉતરે, પણ ભગવાનના ગમતામાં રહીને, ભગવાનની આજ્ઞામાં રહીને નથી કરવું, અને પોતાના બાહુ પડે, પોતાની મનમાનની રીતે વર્તીને અને કલ્યાણને જો ઈચ્છતા હોય તો મહારાજ કે મહામૂર્ખ છે, એની મહેનત વ્યર્થ છે, અને એ તો નાવ વિના એટલે કે કોઈ પણ આશ્રય વિના છે. નાવ વિના એટલે કોઈ પણ આશ્રય વગરનો છે. એ નાવ કયું? ભગવાનનો આશ્રય રૂપી નાવ. મહારાજ કે એના નાવ વિનાનો પોતાના બાહુ પડે સમુદ્ર, મહાસાગર, ભવસાગર, લખ 84 નો ફેરો, માયાનો આવરણ, જે સામાન્ય જીવાત્માથી તરવાને જે સમર્થ નથી એને તારવા માટેની વાત છે. આ માત્ર નદી નાળું પાર નથી કરવાનું, આ જન્મ માત્ર પાર નથી કરવાનો, 84 લાખ યોનિની ભટકણને ટાળવાની છે. માયાના પ્રબળ મહાબળવંત માયા તમારી, જેને આવરી આનર નારી જે આપણે સ્તુતિની અંદર કહીએ છીએ, એવા મહાબળવાન એવી માયાને તારવા માટેનો સંઘર્ષ છે. એટલે બાહુબળે કરીને ક્યારે જો કદાચ કોઈ પોતાની મનમાંની રીતે કરીને કોઈ ટાળવા પ્રયત્ન કરે, સત્તા મેળવીને, પોતે સંપત્તિ મેળવીને, યશ મેળવીને, જગતની મોટપ મેળવીને, કે એવા જ્ઞાન ત્યાપ તીરથના અવલંબનની અંદર પણ અહંકાર રાખીને જો એ વર્તતો હોય અને ભગવાનનું પ્રતાપની અંદર ન રહેતો હોય તો મહારાજ કે મૂર્ખ છે. અને જે એવો ભગવાનના પ્રતાપે કરીને કલ્યાણ ઈચ્છતો હોય તે જેમ નાવની અંદર બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા ડાયા છે. હવે આપણે નક્કી કરવાનું કે આપણે મૂર્ખ થવું છે કે ડાયા થવું છે, એ માથે છે. જો સમયને કાળકર્મને આપણે કરતા હળતા સમજીએ અને સમયને કરતા હળતા જામીને સમજીને સમયની આગળ નતમસ્તક થઈ જઈએ, અધર્મની આગળ નતમસ્તક થઈ જઈએ, ભગવાનનું કર્યું છે એમ માનીને અધર્મને સ્વીકારી લઈએ તો મહારાજ કે આપણો આશ્રયમાં નિષ્ઠામાં આપણી મોટી ખામી છે અને આપણે મૂર્ખ છીએ. આપણે આ સત્સંગ કર્યો એ વ્યર્થ છે, નિરર્થક છે. આપણે સત્સંગમાં આટલા વર્ષો વિતાવ્યા, બધા આપણા પાણીમાં ગયા. આપણો સત્સંગ આપણી નિષ્ઠા દ્રઢ થઈ નથી. અને જો ભગવાન ઉપર પૂર્ણ ભરોસો હોય, ભગવાન ઉપર શ્રદ્ધા હોય, મેં કીધું એમ કાળકર્મ ને માયા ગમે તેટલા ડંકાના ચોટ ઉપર આવીને પોતાનો ઘા કરતા હોય છતાંય ભગવાનની નિષ્ઠા અંતરની અંદર દ્રઢ હોય તો ભગવાનના પ્રતાપે કરીને જ કલ્યાણ ઈચ્છવું છે. પોતાની સામર્થ્ય ડાપણને દૂર કરીને ભગવાનના કયામાં રહીને, ભગવાનની આજ્ઞામાં રહીને, ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને, ભગવાનના થઈને આપણે પોતાનું કલ્યાણ ઈચ્છીએ. મહારાજ કે એ જ ડાયો છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાનવાળા એટલે દિવ્ય સાકાર કરતા હર્તા સામર્થ્યવાન સર્વના નિયંતા અને પોતાના રક્ષક, કારણ કે કાળકર્મ ને માયાથી રક્ષણ કરનારા ભગવાન છે. ભગવાનને એવી સામર્થ્યવાન જાણીને ભરોસો, એટલે અહીંયા મહારાજે લખ્યું ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા. જ્ઞાનની અંદર આ તમામ અંગ આવી ગયા. ભગવાનનું માત્ર સાકારપણું એટલું જ નહીં, ભગવાનનું વચનનું સાકારપણું, ભગવાનની આજ્ઞાનું સાકારપણું, ભગવાનના સિદ્ધાંતનું સાકારપણું અને ભગવાનના દિવ્ય સ્વરૂપનું તો સાકારપણું છે જ, પણ સાથે સાથે મહારાજે બે વાત લખી કે ભગવાનને કરતા હળતા જાણે અને ભગવાનના ઈચ્છા વગર પાંદડું પણ હલવા સમર્થ નથી એવો ભગવાનનો ભરોસો રાખે કે જો ભગવાન એવા સામર્થ્યવાન છે તો મારું રક્ષણ કરશે. એટલે નાવરૂપી જાણે આશ્રયને, એટલે મહારાજે અહીંયા શબ્દ વાપર્યો. આ વચનામૃતના શબ્દોને આપસમાં મેળવીને વાંચીએ ને તો મહારાજે બહુ સ્પષ્ટ કહી દીધું કે અમારા આશ્રયની અંદર, અમારા નાવરૂપી જે અમારો આશ્રય છે એની અંદર જે રહેતો હશે ને એ અમારા આશ્રયના બળે કરીને ભવસાગર તરી જશે, માયાને તરી જશે અને અમારા ધામને પામશે. એ ડાયો છે અને એને મૂકીને કોઈ પણ સિદ્ધિને યોગ્ય કરીને કદાચ એ જગતની અંદર મોટપ મેળવી હોય કે જ્ઞાની હોય, તપસ્વી હોય, વૈરાગી હોય, પણ અમારા આશ્રયની અંદર અમારી આજ્ઞામાં નથી તો એ મહામૂર્ખ છે અને ક્યારેય તરવાનો નથી, એ ડૂબી જવાનો છે. કારણ કે એની પાસે નાવરૂપી આશ્રય નથી, ભગવાનના આશ્રયરૂપી નાવ નથી. એવી સુંદર મહારાજ અહીંયા વાત કરી. અને એવા ભગવાનના સ્વરૂપનો જ્ઞાનવાળો છે તે સર્વે દેહ મૂકીને ધામમાં ચૈતન્ય મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે. મેં શબ્દ ઉપર મેં વાપર્યો હતો ભગવાનના ભક્ત ભગવાનની સમીપ છે ત્યારે મેં શબ્દ વાપર્યો હતો, તમને યાદ કરાવું. મેં ત્યારે કીધું હતું કે ભગવાનની સેવા પરાયણ ઉપર મહારાજે વચનામૃત જ્યારે ભક્ત નારદજીનું દ્રષ્ટાંત દીધું ત્યારે મહારાજે એક ગુણ બતાવ્યો ભક્તિ પરાયણ. આ મારા ઘરના શબ્દો નથી વાલા ભક્તો, અહીંયા મહારાજે એ વાતને મારી જે મેં વાત સમજાવી અને સિદ્ધ કરી. મહારાજ કે ભગવાનના દેહને મૂકીને, મહારાજે ઉપર લખ્યું જેવા પ્રત્યક્ષ છે એવા ધામમાં છે. તો અહીંયા કેવા છે? તો જેવા ધામમાં છે એવા જ અહીંયા છે. અને ધામમાં કેવા છે? તો મહારાજે લખ્યું જ્ઞાનવાળા છે તે સર્વે દેહ મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને, એટલે બ્રહ્મરૂપ અક્ષરરૂપ થઈને ભગવાનના હજૂરમાં રહે છે. એટલે મેં કીધું જેમ ત્યાં ભગવાનના હજૂરમાં રહે છે ને એમ અહીંયા પણ ભગવાનની સેવા પરાયણ રહેવું પડે, ભગવાનની આજ્ઞા પરાયણ રહેવું પડે. હજૂરનો અર્થ શું કર્યો? હજૂરનો અર્થ મહારાજે સ્પષ્ટ કીધું છે, માત્ર સેવા કરતી હજૂરનો અર્થ નથી. મહારાજ કે અમારા ગમતામાં રહેતા હોય ને અને સેવા કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે અમે માનીએ કે અમારી હજૂરમાં રહે છે. એટલે મેં ઉપર વ્યાખ્યા સમજાવી, મેં કીધું તું નીચે આવશે એટલે હું ફરી યાદ કરાવીશ, અત્યારે યાદ કરાવું કે મેં કીધું કે ભગવાનની હજૂરમાં રહેતા હોય, એ ભગવાનના દાસ બનીને રહેતા હોય, ભગવાનના થઈને રહેતા હોય, ભગવાનના ગમતામાં, હજૂરનું લક્ષણ શું છે? શબ્દ ભલે એક રહ્યો હજૂર, પણ એ હજૂરના લક્ષણની અંદર જે તમામ ગુણ રહેલા છે એવો ભક્તનો મુક્તનો ગુણ હોવો જોઈએ. અને ક્યાં હોવો જોઈએ? અક્ષરધામમાં જઈને જ હોવો જોઈએ? નહીં, પૃથ્વીને વિશે પણ એવો જ હોવો જોઈએ. કારણ કે જેવા અહીંયા જોયા છે એવા જ અક્ષરધામમાં એ રીતે રહેવાનું છે. અને મહારાજે કીધું જેવો સ્વામી સેવક ભાવ અહીંયા પૃથ્વીને વિશે છે એવો જ અક્ષરધામને વિશે સ્વામી સેવક ભાવ. એટલે તો સેવકના જે ગુણ હોય, હજૂરના જે ગુણ હોય એવા ગુણે યુક્ત, એટલે મેં વ્યાખ્યાઓ ઉપર સમજાવી, એ આ શાસ્ત્રના પ્રમાણ સાથે મેં સમજાવી. સાકારપણું એટલે માત્ર મૂર્તિનું જ સાકારપણું નહીં, ભગવાનના વચનનું પણ સાકારપણું, ભગવાનની નિષ્ઠાનું સાકારપણું, ભગવાનના આશ્રયનું સાકારપણું, એ તમામનું જે સમજણ, ભગવાનને કરતા હળતા જાણવાનું, ભગવાનમાં ભરોસો કરવાનું સાકારપણું, આ તમામ પ્રકારની સમજણનો જ્ઞાનવાળો, એવી જેની સમજણ હોય, જ્ઞાનવાળો એટલે એવી જેની સમજણ, અને માત્ર જાણકારી માટે નહીં, મેં વાંચી લીધું એટલે જ્ઞાની થઈ ગયું નહીં, એને મારા જીવનમાં મારે ઉતારવું પડે, મારા જીવનમાં એના દર્શન થવા પડે, મારા જીવનમાં વણેલું હોય ત્યારે મહારાજ કે એવા સંત હોય, એવા ભક્ત હોય એની ચરણની રજ અમને માથે ચડાવી ગમે છે. બાકી ત્યાગ વૈરાગ વાળો હોય તો અમને જરા એનો ભાર રહેતો નથી. સુંદર મહારાજ અહીંયા વાત સમજાવી કે જ્ઞાન વાળો છે તે સર્વે દેહ મૂકીને ભગવાનના ચૈતન્યની ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજુરમાં રહે છે, અને એવી નિષ્ઠા જેને હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે એવી જેની નિષ્ઠા ન હોય. મહારાજે અહીંયા વાત સમજાવી કે ભગવાનના ધામમાં કોણ જાય છે, અહીંયા મહારાજે બહુ સ્પષ્ટ કીધું ભગવાનની હજુરમાં રહેવાનો અધિકાર જ નથી. એટલે કોઈ એમ દાવો કરતો હોય કે અમે ધામમાં જતા રહીશું, અમે ધામમાં, મને એક જગ્યાએ કોઈએ કીધું કે ધામ ભગવાનની અક્ષરધામની ચાવી તો ભગવાનના હાથમાં છે. વાત 100% સાચી છે, ભગવાનના હાથમાં અક્ષરધામની ચાવી છે, પણ મહારાજે એના લક્ષણ બતાવ્યા કે એમાં એન્ટ્રી કોને મળશે, આ પાસ કર્યું હશે ને એને એન્ટ્રી મળશે, ચાવી એમના હાથમાં છે, રોકશે એ જ રોકશે, કારણ કે એ જ કરતા હડતા છે. અહીંયા મહારાજે લખ્યું ભગવાનને જ કરતા હડતા જાણે, ભગવાનને જ નિયંતા જાણે, એટલે રોકશે એ, કારણ કે એમને સિદ્ધાંત લખ્યો છે. જો એ એની અંદર ન થાય, કોઈ અધર્મનું જો એ રીતે મહારાજ કલ્યાણ કરે, ભગવાન કૃપા કરીને કલ્યાણ કરે એ જુદી વસ્તુ છે, પણ જો અધર્મને અનુસરીને કલ્યાણ થવાનું હોય તો આ વચનામૃતને પાણીમાં પધરાવી દેવું જોઈએ. વચનામૃતનો કોઈ અર્થ ન રહે તો ગીતાને પાણીમાં પધરાવી દેવી જોઈએ. માફ કરજો, હું ગીતાનું કે શાસ્ત્રોનું ખંડન નથી કરતો, હું એનું પ્રતિપાદન કરવા શબ્દ વાપરું છું કે એ શબ્દ ક્યારે મિથ્યા થતા નથી. આપણા મનની વિકારતા આપણને મિથ્યા અર્થ કરાવે છે અને આપણા સ્વાર્થને પોષવા માટે આપણને અવળે માર્ગે લઈ જાય છે. એટલે મહારાજ અહીંયા સાવધાન કરે છે કે અક્ષરધામમાં જવું હોય, જો બ્રહ્મ થવું હોય, જો ભગવાનની હજુરમાં રહેવું હોય તો આવી નિષ્ઠાને દ્રઢ કરજો, ભગવાનમાં આવો વિશ્વાસ, આવો ભરોસો દ્રઢ કરજો, એ મહારાજ અહીંયા વાત સમજાવે છે. અને એવી નિષ્ઠા જેને ન હોય, એવી ચીજો નિષ્ઠા નહીં હોય, અને તો બીજા તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. એટલે કદાચ જો સારા કર્મ કર્યા હશે, જો અધર્મ કર્યો હશે તો અહીંયા બીજા સાધન કર્યા હોય એટલે કોઈ અધર્મને મહેરબાની કરી ન એની અંદર સમાવેશ કરજો. અધર્મ નહીં, અધર્મ સિવાયના ધર્મમાં રહીને જ્યારે કદાચ જે બીજા સાધન કર્યા છે આશ્રયને છોડી એના સિવાય, કારણ કે મહારાજે કીધું એવી નિષ્ઠા ન હોય ને બીજા સાધન કર્યા હોય, એટલે ભગવાનના આશ્રયપણાની નિષ્ઠાને છોડીને, ભગવાનની આજ્ઞા પરાયણતાની નિષ્ઠા છોડીને, ભગવાનના વાણી વચનની અંદર વિશ્વાસ કરવાની નિષ્ઠાને છોડીને, ભગવાનના સાકાર શરણની નિષ્ઠા કરવાને છોડીને બીજા સાધન કર્યા હોય, એટલે કે બીજા ધર્મ ભક્તિ વગેરે પણ કેમ ન કર્યું હોય તો એનું ફળ કેટલું મળશે. મહારાજ કે ભગવાનને મૂકીને, ભગવાનના રાજી કરવાના ઉદ્દેશને મૂકીને તમે વિશેષ સુખને અર્થે, તમે પોતાની મોટપને અર્થે, દેહાભિમાનને અર્થે, સ્વાર્થને અર્થે કદાચ સત્કાર્ય પણ કર્યા છે. અહીંયા બીજા સાધન એટલે સત્કાર્યના સ્વરૂપ અંદર છે. દુષ્કર્મનું ફળ તો બહુ સ્પષ્ટ છે કે દુષ્કર્મનું અધર્મનું ફળ તો ક્યારે શ્રેય થવાનો નથી, એ તો નારકી થાય છે, નરક યાતના જવાની છે. લખચોરાશીનો ભૂત બ્રહ્મ રાક્ષસ કે જમપુરીના તેડા એના માટે લખ્યા છે, એની અંદર કોઈ વિકલ્પ નથી. પણ જો તમે ભક્તિ પણ થોડી ઘણી કરી હશે એટલે બીજા સાધન કર્યા છે, વ્રત તપ વૈરાગ્ય તપ ભક્તિ આદિ જે પણ ધ્યાન ભજન કર્યું હશે, ફળ એટલું જ મળશે કે તમને બીજા દેવતા એટલે ઇન્દ્ર બ્રહ્મ વરુણ નાગ વગેરે જે દેવતાઓના લોક છે ને, દેવતાઓના લોક, ગોલોક વૈકુંઠે ના હમજશો, અક્ષરધામ તો હમજશો જ નહીં, પણ જે બીજા દેવતાના જે નાગ લોક છે, બ્રહ્મા લોક છે, વરુણ લોક છે વગેરે જે લોક છે તેમાં રહે છે, અને યથાર્થ ભગવાન ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. એટલે મહારાજ અહીંયા સ્પષ્ટ કીધું અક્ષરધામમાં એન્ટ્રી મળશે નહીં, સત્કર્મ માત્ર આવું પડે, આશ્રયને નહીં કર્યો હોય, ભગવાનના વચનમાં નહીં હોય, ભગવાનની ઉપાસના દ્રઢ નહીં હોય તો મહારાજ કે અક્ષરધામમાં તો એન્ટ્રી મળવાની નથી જ, ભગવાનના ધામમાં તો એન્ટ્રી નહીં જ મળે. પણ કદાચ સત્કર્મ કર્યા હશે તો મહારાજ કે દયા કરીને તમને ગૌલોક વૈકુંઠ કે સોરી ઇન્દ્ર બ્રહ્મ કે નાગલોક કે વરુણલોક એવા લોકની અંદર, દેવતાઓના લોકમાં મહારાજે શબ્દ વાપર્યો છે એટલે દેવતાઓના લોકમાં તમને ગતિ આપશું. અને વળી પાછું એની ગતિ પણ વચનામૃતમાં આગળ મહારાજે સમજાવી, પુણ્ય ખૂટે એટલે વળી પાછું જન્મ મરણના ચક્રમાં આવવું પડે, એટલે પરમ મુક્તિ નથી કે પરમપદની પ્રાપ્તિ નથી, એટલે ભટકવું પડશે. નિરાધ એ વાત બહુ સત્ય સિદ્ધાંત છે કે ભટકવું પડશે રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનના ભક્તો હોય, હવે અહીંયા મહારાજ પુનઃ પાછા સમજાવે છે કે ઉપર જે મેં સમજણ સમજાવી એવા ભગવાનના ભક્તો હોય, ત્યાગાશ્રમમાં પણ હોય કે ગૃહસ્થાશ્રમમાં હોય, એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. એક આપણને ગઈ વખતે પ્રશ્ન પૂછ્યો તો ભક્તનો આટલો મહિમા શા માટે સમજાયો, ગઈ વખતે આપણે કોન્ફરન્સની અંદર આ પ્રશ્ન આવ્યો હતો કે ભક્તનો આટલો બધો મહિમા શા માટે, પણ એનું કારણ વાલા ભક્તો અહીંયા વચનામૃતમાં મહારાજે ઉપર સમજાવ્યું છે. અને એના અનુસંધાનમાં મહારાજે અહીંયા શબ્દ લખે છે તેવા યથાર્થ ભગવાનના ભક્ત હોય, એટલે એવા લક્ષણે યથાર્થ શબ્દ મહારાજે વિશેષણ ઉમેર્યો. ખાલી ભગવાનના ભક્ત શબ્દ ન લખ્યો, કારણ કે મહારાજ જાણતા હતા કે આનો દુરુપયોગ કરશે કોઈ. તિલક ચાંદલો કરીને કંઠી બાંધીને ફરનારા, વેશભૂષા કરીને ફરનારા લોકો ભગવાનના ભક્ત જાણશે કળિયુગમાં. એટલે મહારાજે કીધું યથાર્થપણે ઉપર જે લક્ષણ બતાવ્યું છે એના અર્થને અનુસરીને જે ભગવાનનો ભક્ત થયો છે એવા ભક્તના છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. કેમ? તો એવા ભક્ત એ ભગવાનના અખંડ અનુવૃત્તિમાં રહે છે અને એવા ભક્ત ભગવાનને હંમેશા સમર્પિત રહે છે, ભગવાનને ગમતામાં રહે છે. એટલે ભગવાનના જેવા ગુણ, ભગવાન જેવા ઐશ્વર્યને એ સિંચિત પોતે પામેલા છે અને એટલા માટે ભગવાનના દર્શન તુલ્ય છે. ભગવાનનું દર્શન નથી લખ્યું આ વચનામૃતના શબ્દોને સમજો. ભગવાનનું દર્શન, એમના દર્શન એ ભગવાનના દર્શન છે એવું નથી લખ્યું. એવા એમના દર્શન, એવા ભક્તના દર્શન મહિમા બતાવ્યો છે, પણ મર્યાદા પણ બતાવી છે કે યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, ભગવાન જેવું છે. ભગવાનનું દર્શન એ જુદું છે, ભગવાનનું અને ભગવાનના ભક્તનું દર્શન, પણ બંનેમાં તુલ્યપણું બતાવ્યું. તુલ્યપણાનો અર્થ થાય કે તે તુલ્ય જેવું. શાશ્વત સુખની જે પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ અને જે પ્રેરણાબળ જે ભગવાનના દર્શન દ્વારા જે આપણને મળે છે, એવું પ્રેરણાબળ, ભક્તિ માર્ગ, ભક્તિને અનુસરવાનું, સમર્પિત થવાનું પ્રેરણાબળ ક્યાંથી મળે? આવા મુક્તોના, આવા ભક્તોના, આવા સંતોના જયારે સમાગમમાં રહીએ ત્યારે એમના જે ગુણ છે એ ગુણમાંથી આપણને પ્રેરણા મળે, અને એટલું જ નહીં એને અનુસરીએ એટલે આપણને શાંતિ પણ થાય. જેવી ભગવાનના દર્શનની શાંતિ થાય છે એવી શાંતિ ભગવાનના એકાંતિક ભક્તને મળીને પણ શાંતિ થાય, જેવી ભગવાનની વાણી સાંભળીને આપણને તૃપ્તિ થાય છે એવી ભગવાનના જે ભક્ત છે જે ભગવાનની અનુવૃત્તિમાં રહે છે એટલે યથાર્થપણે ભગવાનના ભક્ત થયા છે એવા ભગવાનના જે શબ્દો છે, જેમ ભગવાનનો ઉપદેશ હોય એ શબ્દને જ્યારે ભગવાનના એવા એકાંતિક સંતો યથાર્થપણે આપણને સમજાવતા હોય તો જે તૃપ્તિ ભગવાનના શબ્દોને સાંભળીને મળે એ જ તૃપ્તિ આપણને ભગવાનના એવા ભક્તોના દર્શને કરીને કે શ્રવણે કરીને આપણને એ શાંતિ અને તૃપ્તિની અનુભૂતિ થાય છે અને એ આપણને પ્રોત્સાહિત કરે છે, આપણને ધર્મ માર્ગની અંદર, ભક્તિના માર્ગની અંદર પ્રોત્સાહિત કરે છે. એટલે એમને લખ્યું કે ભગવાનના દર્શન તુલ્ય છે. એમના ભગવાનના જેવા દર્શન કરીને જે સ્થિતિ આપણે આનંદની અનુભૂતિ થાય, એ શાશ્વત સુખની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય, એવી અનુભૂતિ એ ભક્તને મળીને પણ થાય છે, કારણ કે એની સાથે ભગવાન અખંડ રહેલા છે. વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે અમારી આજ્ઞામાં રહેતો અમે ક્ષણ માત્ર પણ એનાથી છેટા રહી શકતા નથી. તો ભગવાનના યોગમાં છે અને ભગવાનના યોગમાં છે, આજ્ઞામાં રહે છે એટલે ભગવાનના યોગમાં છે, અને જ્યારે ભગવાનના દર્શન કરીએ ત્યારે, આપણે ભક્તના દર્શન કરીએ ત્યારે ભગવાનના પણ એની અંદર આપણને શાંતિની અનુભૂતિ, ભગવાનનો અહેસાસ આપણને એ સાથે રહેલાનો થાય. પણ એનો અર્થ એ નથી કે ભક્તની ઉપાસના કરવી. આ વસ્તુને એટલે સ્પષ્ટીકરણ કરું કારણ કે ઘણી વિમુખ સંસ્થાઓ એના નામે આ વચનામૃતનો અન્યાર્થ કરી અને એવું કહે છે કે જો ભક્તના દર્શને કરીને ભગવાનના દર્શનનું તુલ્ય ફળ મળતું હોય તો ભક્તના દર્શન કરીને તૃપ્ત થઈ જઈએ એટલે ચાલે. હું એવું કહું છું કે વચનામૃત એવું નથી સમજાવતું. વચનામૃત મહિમા સમજાવે છે કે ભક્તની ગરિમા એ ભક્તની, સંતની મહિમા હોવો જોઈએ, પણ ઉપર મહારાજે, કારણ કે આ વચનામૃતમાં જ આગળ મહારાજે લખ્યું ભગવાનને કરતા હર્તા જાણે, ભગવાનને સામર્થ્યવાન જાણે, ભગવાનની મરજી વિના કોઈથી તરણું ન તોડાય એવું જે મહારાજે લખ્યું એ સિદ્ધાંતને સમજે. અને એક મહારાજે લખ્યું કલ્યાણ તો ભગવાનના પ્રતાપે છે, એ શબ્દને પણ આપણે અહીંયા સાથે સમજવો પડશે. કલ્યાણ ભગવાનના પ્રતાપે થવાનું છે એટલે શરણાગતિ તો ભગવાનની કરવાની છે. ભક્તનો મહિમા એ મર્યાદિત બતાવ્યો, ભગવાનનો મહિમા સમજવા માટે યોગ કર્યો છે. ને જો એ પોતે યથાર્થપણે હોય પહેલા તો, કે પહેલા તો એનું યથાર્થપણું ચકાસું અને જો યથાર્થ હોય તો એના દર્શનથી તમને બળ મળશે, તમને શાંતિની અનુભૂતિ થશે, એટલે એમનો ભગવાનના દર્શન તુલ્ય વાત કરી. પણ એનો અર્થ એ નથી ભગવાનને મૂકીને એમના ચરણથી કે કોઈ જીવના ચરણથી, કોઈ સ્થિતિ ભલે સિદ્ધ દશાને પામ્યો હોય એના ચરણથી મોક્ષ મળે એવો અહીંયા સિદ્ધાંત નથી. કારણ કે ઉપર પણ મહારાજે સ્પષ્ટીકરણ કર્યું કે ભગવાનના પ્રતાપે કરીને કલ્યાણી છે, એટલે ભગવાનનો આશ્રય અને ભગવાનના પ્રતાપનો મહિમા અહીંયા આગળ બતાવ્યો છે. અને એ સમજણની સાથે મહારાજે અહીંયા આ શબ્દને આપણે સમજીએ કે તેના દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે અને એવા એ મોટા છે. એ કેવા મોટા છે અહીંયા મોટા બતાવી કે એના દર્શને કરી અનંત પતિત જીવનનો ઉદ્ધાર થાય છે. ઉદ્ધાર કેવી રીતે થાય? જો આ શબ્દને એમના દ્વારા ઉદ્ધાર થાય તો ઉપર મહારાજના પ્રતાપે કલ્યાણ મેળવવું એ સિદ્ધાંત ખોટો ઠરે. એટલે ફરી પાછો કહું છું કે એ સિદ્ધાંતને સાબૂત રાખીને અહીંયા આ શબ્દનો અર્થ કરીએ તો અહીંયા એવો અર્થ થાય કે એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. એની મોટપ એવી છે કે એને જે મોક્ષ માર્ગની અંદર, ધર્મ માર્ગની અંદર ચાલવાની આપણને પ્રેરણા બળ મળે છે એના દ્વારા, એટલે એના દ્વારા ઉદ્ધાર થાય છે. જીવાત્માને ઉદ્ધાર તો કર્મથી થાય છે, નિષ્ઠાથી થાય છે અને ભગવાનના પ્રતાપે કરીને થાય છે, પણ એ પ્રતાપ મેળવવા માટે જે નિષ્ઠા દ્રઢ કરવાની, સત્સંગના મોક્ષના માર્ગે ચાલવાની જે પ્રેરણા શક્તિ મળે, બળ મળે અથવા હૂંફ મળે, એ હૂંફ એ એવા ભક્તોના, સંતોના, એવા મુક્તોના દર્શન દ્વારા આપણને હૂંફ મળે છે. એટલા માટે મહારાજે કીધું કે એના દર્શને કરીને અનંત પતિત જીવોનો પણ ઉદ્ધાર થાય છે, એવા એ મોટા છે. એટલે એમનાથી એ ગુણ લેવા એવા એ મોટપવાળા છે, એમની એ સમજણ છે. મોટા એટલે ઉંમરમાં મોટા, શરીરમાં મોટા, પૈસાથી મોટા, સ્થાનથી મોટા, એવું નહીં, ગુણથી મોટા, એવી સમજણથી મોટા. એટલે એમાંથી એવા ગુણગ્રાહી થઈને આપણે જયારે એમને અનુસરીને અથવા તો એમની વાતમાં જે ભગવાનના શબ્દોની જે સિદ્ધાંતોને અનુસરીએ ત્યારે ભગવાનના પ્રતાપે જ કલ્યાણ થાય છે અને જીવાત્માને એને અનુસરવા માટે આ પ્રોત્સાહિત કરે છે. માટે એ એવા આપણા ઉદ્ધારના કારણો અહીંયા બતાવ્યા છે. અને એટલા માટે મહારાજે આ વાત અહીંયા આગળ સમજાવી, એવી રીતે વાર્તા કરી. અને શ્રીજી મહારાજે કીધું કે હવે કીર્તન બોલો. મહારાજે આવી સુંદર સિદ્ધાંતની વાત, આપણને નિર્વાસનિક કેમ થવું, ભગવાનની નિષ્ઠા કેમ દ્રઢ કરવી, ભગવાનનું બળ કેવું હોવું જોઈએ, સમજણ કેવી હોવી જોઈએ, આશ્રયનું બળ કેવું છે, આ જન્મ મરણ ચક્ર માયાના ચક્રમાંથી મુક્ત કેમ થવાય, નાવ કોને કહેવાય, આપણા બાહુબળે કરીને, સાધને કરીને, એવી સુંદર સુંદર વાતો આપણને આ વચનામૃતની અંદર આપણે સિદ્ધાંત. હું બધાને ભલામણ કરું એક વખત ફરી આ વચનામૃતને જે આપણે રસપાન કર્યું છે અને શાંતિથી એક વખત ફરી વાંચજો અને આના પર મનન કરીને વિચારી અને આપણા જીવનની અંદર એવા દ્રઢ ગુણ થાય, આપણી નિષ્ઠા એવી દ્રઢ થાય, ભગવાનની આજ્ઞાપરાયણતા, સર્વોપરીતા, ભગવાનની અંદર આપણું જે સમર્પણ ભાવ અને ભગવાનના આશ્રયપણાને આપણે દ્રઢ કરીએ એવી ભગવાન આપણા સૌ ઉપર કૃપા કરે એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. કષ્ટભંજન દેવ, હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું કે આ માર્ગની અંદર કોઈ પણ પ્રકારે વિઘ્ન આવે તો આપ અમારા રક્ષક છો, કુળદેવ છો, આ તમામ વિઘ્નને ટાળજો. સમય અને સંજોગને અમે આધીન, અમે કાળને અમે ઉપાસક નથી, અમે કાળ માયાના ઉપાસક નથી, અમે સર્વોપરી ભગવાનના ઉપાસક છીએ. એટલે પરિસ્થિતિ ગમે તેવી નિર્માણ થાય પણ અમારી નિષ્ઠા એ ભગવાનના સ્વરૂપમાં, જે મહારાજે શબ્દ વાપર્યો એ શબ્દ હું પણ વાપરીશ કે નિષ્ઠા અચળ રહે એવી અમારા ઉપર કૃપા કરજો એવી હનુમાનજી મહારાજને પણ સમગ્ર સત્સંગ પરિવાર વતી, ધર્મકુળ પરિવાર વતી પ્રાર્થના કરીએ છીએ. અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે અમારો સત્સંગ એ દેશ વિદેશની અંદર જ્યાં પણ અત્યારે મહેનત કરે છે એ તમામને ભગવાન એવું બળ આપે અને એવી શક્તિ આપે અને શક્તિ દ્વારા એ સત્સંગની અંદર ખૂબ અગ્રેસર થઈ પોતાના આત્મશ્રય કરી શકે. અને વિશેષ કરીને અત્યારે જયારે આ દેશકાળની અંદર વિપરીત પરિસ્થિતિ, મહામારી વગેરેનો પ્રકોપ છે ત્યારે એમાંથી પણ ભગવાન એમની રક્ષા કરે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરથી આશીર્વાદ આપી સૌ માટે મંગલ કામના કરી, બધા ખૂબ બળમાં રહેજો, ભગવાનનું ભજન કરજો, ભગવાનનો ભરોસો રાખજો. બસ એ જ અમારે બધાને ભલામણ કરવી છે, ભગવાનમાં વિશ્વાસ રાખજો, કલ્યાણ ભગવાન કરવાના છે અને કલ્યાણનો માર્ગ મેં કીધું ભગવાને બતાવી દીધો છે. એટલે એ માર્ગ ઉપર ચાલીને આપણે કલ્યાણ મેળવવા માટે સત્સંગમાં આવ્યા છીએ. જગતનો વ્યવહાર ડોળવા આપણે આવ્યા નથી, એટલે વ્યવહારથી પરિસ્થિતિઓ વિપરીત થાય ને તો બહુ વિપરીતું નહીં. ગમે ત્યારે જીવનની અંદર ચડાવ ઉતાર તો બધા જીવનના કળિયુગના ધર્મ પ્રમાણે ચડાવ ઉતાર આવતા હોય પણ એ આપણો મોક્ષનો વિષય જ નથી. આપણો મોક્ષનો વિષય કલ્યાણ છે, ભગવાનની રાજીપો છે. એટલે એ વિષયથી આપણે જીવનની અંદર ક્યારેય વિચલિત ન થઈએ અને શુદ્ધ દ્રઢ ભાવથી રાખી ભગવાનની ઉપાસના ભક્તિને અનુસરીએ, ભગવાનની આજ્ઞાને અનુસરીએ. આપણે ગમે તે દુનિયાના છેડે, ગમે તે બ્રહ્માંડના છેડે આપણે હશું તો ભગવાન એ આપણને ડંકો વગાડીને લેવા આવશે, એ આપણને એટલો ભરોસો રાખજો, એવો વિશ્વાસ રાખજો. આપણે ગમે ત્યાં ખૂણામાં બેઠાઈશું તો ગોતતા આવશે મહારાજ પોતાના પાર્ષદો, સંતો, મુક્ત સાથે. અને વચનામૃતમાં મહારાજે કીધું, પ્રથમ વચનામૃતની અંદર મહારાજ કીધું કે યોગ સમાધિ વાળા એને પ્રત્યક્ષ જોવે છે. એટલે આ વાત કપોળ કલ્પિત નથી પણ પ્રમાણિત વાત છે કે ભગવાનના થઈને રહીશું, ભગવાનની આજ્ઞામાં રહીશું તો મહારાજ ગમે ત્યાં આપણને આવી અને આપણને પોતાના ધામમાં જેમ માખણમાંથી મવાળો કાઢે એમ મહારાજ આપણને આ સંસાર ભવસાગર માયામાંથી ઉગારી અને પોતાના ધામમાં લઈ જશે. તો એ નિષ્ઠાનું બળ રાખી બધા ભગવાનનું ખૂબ ભજન કરજો એવી ભલામણ સાથે પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રી અને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અંતરથી આશીર્વાદ આપી આજના વચનામૃતની વાણીને આપણે અહીંયા વિરામ આપીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 37મું સહેજાન સ્વામી મહારાજની.